ॐ नमो भगवते वासुदेवाय।
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 नारायणं नमस्कृत्य
नारायणं नमस्कृत्य
नरं चैव नरोत्तमं
नरं चैव नरोत्तमं
देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जयामुदीरये
ततो जयामुदीरये।
नष्टप्रायेषु भद्रेषु
नष्टप्रायेषु भद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया।
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भवति नष्ट किं
भक्तिर्भवति नष्ट।
श्री गुरुवे गौरचन्द्राय
श्री गुरुवे गौरचन्द्राय
राधिकाये तदालये
राधिकाये तदालये।
कृष्णाय कृष्णभक्ताय
कृष्णाय कृष्णभक्ताय
तद्भक्ताय नमो नमः
तद्भक्ताय नमो नमः।
जय श्री कृष्ण चैतन्य
जय श्री कृष्ण चैतन्य
प्रभो नित्यानन्द
श्रीअद्वैत गदाधर श्रीअद्वैत गदाधर
श्रीवासादि गौर भक्तवृन्द
श्रीवासादि गौर भक्तवृन्द।
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे।
हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
Yeah.
प्रभुपाद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। भगवान श्री कृष्ण नो सत्यावेश अवतार महर्षि वेदव्यास जी ना पिता श्री पराशय मुनि विष्णु पुराण ने अंदर कहे छे, भा शब्दो कीर्ति वचन। भागवत नी अंदर प्रथम शब्द जे भा छे ये कीर्ति नो द्योतक छे। ग शब्दो ज्ञानवाचक, ग ज्ञान नु निरूपण करे छे। सर्वेष्ट वचनो वश्च अने व जे छे सर्व अभिलाषा पूर्ति नु सूचक छे। तो विस्तार वाचक भागवत एनो अर्थ थाय कि जे व्यक्ति भागवत कथा नु श्रवण करे, भागवत कथा नु कीर्तन करे, भागवत कथा मा येन केन प्रकारे न गमे रीते संयोग मा जोड़ाय तो त्रिभुवन मा एमनी कीर्ति व्याप्त थशे। समस्त वेद उपनिषदों नु ज्ञान नो एने लाभ थशे। અને એના મનમાં જે કાંઈ અભિલાષા છે સર્વાભિલષ્ટ સર્વ અભિલાષા એની પૂર્તિ થશે। તો મારદ આદિ વ્યાસ આદિ ઋષિ મુનિઓની આ વાણી શ્રીમદ ભાગવત પ્રત્યેક જીવ માટે મહામંગલકારી સાધના છે। વૈદિક સનાતન શાસ્ત્રોમાં બે ગ્રંથો એવા છે જેમને આગળ શ્રીમદ શબ્દ લાગે છે। એક ભગવદ્ ગીતા જે શ્રીમુખની વાણી છે, અને એક ભાગવતમ જેમાં ભગવાનની પવિત્ર અને એમના ભક્તોની દિવ્ય ચરિત્રની લીલાઓ છે। શ્રી શબ્દનો અર્થ પણ સંતો કહે છે સૌભાગ્ય આનંદ સૂચક, અને મત શબ્દનો અર્થ થાય યુક્ત જોડાયેલો। ભગવાનના સ્વરૂપ ગ્રંથ હોવાના કારણે આ ગ્રંથો કીર્તિ યશ ધન સંપત્તિની સાથે સાથે જ્ઞાન વૈરાગ્ય આદિ ગુણનિધિની પૂર્તિ કરતાની સાથે સૌભાગ્ય આનંદ મંગલ પ્રદાન કરે। એટલું જ નહીં, શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે પંચમ પુરુષાર્થ જેને કહેવાય કૃષ્ણ પ્રેમ એની પણ આપૂર્તિ કરે છે। તો સુખદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણની આ પવિત્ર લીલા રૂપી મંદાકિની અલકનંદાને એ જ ચરણામૃત રૂપી ગંગાના કિનારે ભાગવતમોત્તમ ભાગવતોના ઉત્તમોમાં ઉત્તમ એવા પરમ ભાગવત શ્રી પરીક્ષિતજીને સંભળાવી રહ્યા છે। સવારના સત્રમાં આપણે કથા શ્રવણ કરી કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રજ વૃંદાવન ધામની અંદર બ્રજવાસી જનોને પરમ સુખ આનંદ દેતી ચરિતાની બાલ બાલ ચરિત જે અતિ મનોહરાણી જે અતિ મનોહર હતી, ભગવાન શ્રી કૃષ્ણની લીલાના તત્વને નિરૂપણ કરતા પરમ શાસ્ત્રજ્ઞ વેદજ્ઞ સંત એમાં ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે બે લીલા હોય છે, એક નિત્ય લીલા એક નૈમિત્તિક લીલા। યશોદાને ત્યાં સ્તનપાન કરવું, ગ્વાલ બાલ સખાઓ સાથે ગોચારણ કરવું, ભગવાન શ્રી કૃષ્ણનો બ્રજ વૃંદાવનની અંદર રાસલીલા, આ બધી નિત્ય લીલાઓ છે। પણ પૂતનાનો વધ કરવો, ત્રિણાવતને માર્યો, શક્તાસુરનો વધ કર્યો, આ નૈમિત્તિક લીલા છે। ગોલોક વૃંદાવન નિત્યધામમાં કોઈ પૂતના આવતી નથી, ત્યાં શક્તાસુર અઘાસુર બકાસુર એ કઈ અસુર નથી। પણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર એ દિવ્ય ધામને પ્રગટ કરે વૃંદાવનમાં, એમના પરિકરો પાર્ષદો સાથે અવતરે, અને ત્યારે આ અસુરોનો વધ આને નૈમિત્તિક નિમિત્ત માત્ર એવો, તો અનેક અસુરોનો પણ વધ જેમાં ભગવાન પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરે અને બ્રજવાસીઓ સાથે સાખ્ય વાત્સલ્ય શાંત દાસ માધુર્ય આદિ પ્રમુખ રસોનું એમના ભક્તોને આસ્વાદન આપે. શ્રીલ પ્રભુપાદજીના પરમ શિષ્ય જેમણે ભાગવતને આત્મસાત કર્યું એવા અમારા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામીજી કહે છે કે માનવ સમાજની અંદર ભક્તિ વ્યાપ્ત છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુના શબ્દને એ દોહરાવે કે જીવ કૃષ્ણનો સનાતન દાસ હોવાના કારણે કૃષ્ણ પ્રત્યે એનો ભાવ, પ્રેમ, ભક્તિ સ્વાભાવિક છે. કૃષ્ણ પ્રેમ સાધ્ય છે, નિત્ય સિદ્ધ છે, કેવલ સાધના કરવાથી જ પ્રાપ્ત થાય એવું નથી. ભૂલી ગયો છે, ભગવાનના વિસ્મરણ થયું છે એને, અને અન્ય અભિનિવેશ ત્યાં ભૌતિક માયિક જગતમાં એનો અભિનિવેશ થઈ ગયો છે. શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરઉદ, ન ગાવ એટલું સારું હવે તો બે ત્રણ દી, પણ ગાયા વગેરે હાલે ને. શુદ્ધ ચિત્તથી વૈષ્ણવના મુખેથી જો ભગવત કથા શ્રવણ કરે તો ઉદય હૃદયમાં તો છે જ, ઉદય થાય. અને જ્યારે કૃષ્ણ પ્રેમ જાગૃત થાય તો એ જીવાત્માનો ભગવાન સાથે જે શાશ્વત સનાતન સંબંધ છે એનું એને જ્ઞાન થાય છે. દાસત્વ તો મૂળમાં છે, કૃષ્ણેર નિત્ય દાસ આ આપણું સ્વરૂપ છે જ, પણ સાથે સાથે એની ઉપર રસમય સંબંધ પણ છે. દાસ્ય, વાત્સલ્ય, સાખ્ય, માધુર્ય આદિ જેવી રીતે મધુમંગલ, ચિત્રક, અર્જુન, સુબલ આદિ સખાઓ ભગવાન સાથે રમતા સખ્ય રસનું આસ્વાદન કરતા, ભગવાન શ્રી કૃષ્ણને જે અખિલ બ્રહ્માંડના ઈશ્વર છે એને ઘોડો બનાવી દેતા. બલરામજીને કૃષ્ણની બે પાર્ટી થતી વનનું ગોચારણ કરવામાં, તો કૃષ્ણની ટીમ હારી જાય તો ભગવાનને ઘોડો બનવું પડતું, મધુમંગલ એની ઉપર જ બેસી જતું અને અમુક નિશ્ચિત કરેલા સ્થાને લઈ જવાનું. ક્યારેક ક્યારેક કૃષ્ણ કહેતા કે હું નહીં દાવ દઉં, નહીં રમું, હું નંદ બાબાનો દીકરો છું, હું દાવ નહીં દઉં. તો મધુમંગલ કે ન દેવો હોય તો રમતની બહાર આઉટ. ભગવાન વટમાન વટમાન નીકળી જાય અને આ સખાઓ પાછા રમવા માંડે આનંદ મંગલ. તો ભગવાન જે સર્વ કામ છે, જે આત્મારામ છે, એને પણ કામના આવતે કે મને રમવા મળે, થાય વલ્લલ ચાલ, મારે રમવું છે. આગળે દાવ દેવો નથી ને, કેવલ ઘણા એવા છોકરા હોય ને ક્રિકેટમાં, એ દાવ લેવો એટલે ભાઈ ફિલ્ડિંગ ન ભરે, દાવ નહીં ભરે, દાવ ન દેવો એને રમાડવા નથી આવતા. તો ભગવાન આજીજી કરે કે હવે દઈશ, તો પહેલાનો દાવ પૂરો કર પછી બીજો, ઘોડો બન. તો ભગવાન ઘોડો બન, સખા મોરે સાખ્ય કરે સ્કંદે આરોહણ. આવી રીતે બ્રજમાં આ સખાઓ કૃષ્ણના સ્કંદ ખભા ઉપર ચડી જતા, શિવ બ્રહ્મા જેને આરતી કરે છે એ ભગવાનના ખંભા ઉપર ભગવાન આ સુખ દેતા. એવી રીતે યશોદાજીનું વાત્સલ્ય અને ગોપીઓનું માધુર્ય તો અદભુત છે. તો અમારા ગુરુજી કહે છે કે ભગવાન સાથે જીવનો જે સંબંધ છે એ જાગૃત કરવો જોઈએ અને એવી સાધના કરવી જોઈએ જેથી સાધનાના પરિપક્વતાના પૂર્ણતાના ફળ સ્થાન ઉપર જઈએ ત્યારે એ નિત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય. આજે જનરલી બધાને કહે કે કોણ છે, ભગવાન છે, એમ એના દાસ છે. ભગવાન છે એ સાચું, તમારો એની સાથે શું સંબંધ છે એની ખબર નથી, અજ્ઞાન. તો ગુરુ આ તો કરાવે છે, ભગવાન સાથે સંબંધ કરાવે છે, પણ હવે ભક્તની કયા રસમાં નિષ્ઠા છે અને કયા એના કયા રસના એના ગુરુ છે, કયા રસની એની સાધના છે એ પ્રમાણે પૂર્ણતા મળે ને. બહુ સુંદર ઉદાહરણ આપે પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી કે ઘરની અંદર માતા બેઠી હોય, એમની પુત્રી હોય, આખો પરિવાર બેઠો હોય અને બહારથી કોઈ મહેમાન આવે એમના સગાવાળા, મહેમાનો બેઠા હોય ને અચાનક એમના પતિ આવે. હવે જે મહેમાન આવ્યા હોય આજુબાજુ નવા રહેવા, એને ખબર ન હોય કે આ વ્યક્તિ કોણ છે. અને એ સ્ત્રીને પૂછે કે આ કોણ આવ્યા, તો ઓલી જે પત્ની જે છે, જે એના પતિ આવ્યા હોય, જે ઘરના માલિક હોય, એને એમ કે એ માણસ આવ્યા. કે માણસ છે એ તો દેખાય છે, કોણ આવ્યા તેને કહેવું જોઈએ ને કે આ ભણિયાના બાપા કે જે જે આવ્યા હોય એવડા અમારે ઈ આવ્યા. શું સંબંધ છે તમારે એની સાથે? માણસ આવ્યા એ કોઈ ઓળખાણ છે? માણસ તો એ છે, એ તો એને દેખાય જ છે. સમજાયતું છે? તમે સરળ ઉદાહરણ છે, તમારો એની સાથે શું સંબંધ છે? મારા પ્રિયતમ આવ્યા, મારા પિતા આવ્યા. દીકરીને પૂછે કોણ આવ્યા, બધા માણા આવ્યા. એને કેવું જોઈએ મારા પિતાશ્રી આવ્યા. કે ને એમ જ કે ને સ્વાભાવિક. એમ ભગવાન સાથે આપણો જે શાશ્વત સંબંધ, એનું વિસ્મરણ જે થયું છે, અને રસની પૂર્તિ કરતો અને એ સંબંધને જાગૃત કરતો, અને એ રસની પૂર્તિને સંબંધ જાગૃત કર્યા પછી શાશ્વત ધામમાં એ લીલામાં સ્થાન આપતી જે કોઈ સાધના છે, એ છે શ્રીમદ ભાગવતમની કથાનું શ્રવણ. કથા સાંભળતા સાંભળતા સાધકને રસ ઉત્પન્ન થશે, સંબંધ થશે ભગવાન સાથે. એની માટે સાધના કરવી પડશે, નિયમ ફોલો કરવા પડશે. પ્રભુપાદજી સાવધાન પણ કરતા કે સહજિયા નથી બની જવાનું. ઘણા લોકો કેવલ ભક્તિમાં ભાવુકતાના અશ્રુ, રોમાંચ, નાટક પણ કરતા હોય છે. અને આવી શુદ્ધ અનુપમ બ્રજની પ્રેમ ભક્તિને એકદમ સાધારણ લઈ લેતા હોય. રૂપ ગોસ્વામી આદિ આચાર્યોએ, ગૌડીય સંપ્રદાયના સંતોએ બ્રજ પ્રેમ ભક્તિના ઉચ્ચ શિખર સુધી પહોંચવા માટે જે જે સીડી છે, જે પગથિયા, જે સ્ટેપ છે, પોતાના ગ્રંથોમાં વિસ્તારથી સમજાવ્યા છે. અને એના આધારે શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોન સંસ્થામાં આ શુદ્ધ ભક્તિના સ્તરના નીતિ નિયમોને એમણે રાખ્યા છે, જેમાંથી એક નિમ્નમાં નિમ્ન જીવ, સાધારણ વ્યક્તિ પણ ભક્તિના પૂર્ણતા સુધી જઈ શકે એવી યોજના છે ઇસ્કોનમાં. તો ભગવાન સાથે સંબંધ ભાગવતની કથા કરાવે. સંબંધ પ્રયોજન અભિધેય, બધા શાસ્ત્રોનો સાર આ ત્રણ વસ્તુ છે ચૈતન્ય માટે. સૌથી પહેલા તો સંબંધ સમજો ભગવાન સાથે. સંબંધ આદિ દેવ, જેને પ્રણામ પ્રાર્થના કરવી જોઈએ રાધા મદન મોહન. મમ મંદ મતેર ગતિ મત સર્વસ્વ પદામ ભજો શ્રી રાધા મદન મોહન, જેની કથા મેં બે દિવસ પહેલા કીધી હતી તમને, કે સનાતન ગોસ્વામી સાથે એને વાત કરી અને એની હારે જવા માટે તૈયાર થઈ ગયો. અત્યારે એના એ ભગવાન જે વાત કરતા હતા એ હજી પણ છે એ વિગ્રહ. તમે જાઓ જયપુર, જયપુરની બાજુમાં 90-100 કિલોમીટર દૂર એક કરોલી ગામ છે. ભક્તો ઘણા ગયા છે જે દર્શન કર્યા. તો એવી રીતે રાધા ગોવિંદ દેવ, જે ભક્તિ અભિધેય જેને કહેવાય, ભક્તિના વિધિ વિધાન, જેમાં બળ આપે છે, જેમાં શક્તિ આપે છે, અને જીવનું જે લક્ષ્ય છે, પ્રયોજન પ્રેમ ભગવત પ્રાપ્તિ. તો રાધા ગોપીનાથ, વંશીવટ તટસ્થિત કરશન વૈનો સ્વનેર ગોપી ગોપીનાથ શ્રી સ્તનઃ. તો કંઈક સિદ્ધાંતની વાતો હું પ્રારંભમાં પ્રત્યેક સત્રમાં કરું છું, જે સાર વસ્તુ છે. કારણ કે ન કર આલસ, અને સાંભળવું જોઈએ સાધકોએ. કંઈક ને કંઈક વ્યવસ્થિત થશે જ્ઞાન બુદ્ધિમાં. જ્ઞાનના જે પગથિયા છે એમાં કંઈક એકાદું પગથિયું નવું ચણાશે અને શ્રવણ કરવાથી. તો ભગવાનનો આ રસમય સંબંધ વ્રજવાસીઓ સાથે, એની લીલાનું ગાન શ્રી સુખદેવજી મહારાજ કરી રહ્યા છે કે પૌગંડ વયમાં જ્યારે ભગવાન આવ્યા તો માતા યશોદાને બહુ જીદ કરતા હતા કે મારે જવું છે દૂર વૃંદાવનમાં ગાયો ચરાવવા. સમસ્યા થઈ હતી એ પણ મેં સવારે કીધી કે કોઈ ગાયો નથી જાતી, સખાઓ પણ નહોતા જતા કૃષ્ણ વગર. પણ જે પરમ પવિત્ર દિવસ આવ્યો કાર્તિક શુક્લ અષ્ટમી તિથિ, જેને ગોપાષ્ટમી કહે છે, બધા વૃંદાવનની મથુરાની પરિક્રમા કરે તે દિવસે બ્રજવાસીઓ રાજસ્થાનીઓ હજારો લોકો ગોપાષ્ટમીના દિવસે. તો પશુપાલ સંમતો પશુઓનો પાલન કરવા વાળા બ્રજ આદિ નંદ બાબા આદિ ગોપ વૃંદોએ સંમતિ આપી દીધી કે ઠીક છે કનૈયાને બ્રજમાં જવા દે. પણ માતા યશોદા હજી ના પાડતા હતા કે નહીં નાનો છે. ભગવાન કે નાનો નથી, હું મોટો થઈ ગયો છું, જોજો મારું, જો ચોટલી જો મારી, ચોટલી મોટી થઈ ગઈ. ભગવાનને એમ કે ચોટલી મોટી થઈ જાય એટલે માણા મોટા. માતા યશોદા કે પણ ન્યા બીક લાગે, અરે હું કોઈથી બીતો નથી, ત્યાં તો એવામાં માયા મીંદડી નથી, પાછા ભરી ગયા ખોળામાં. મ્યાવથી તું બી જા છું, પાછો કે હું બીતો નથી. ત્યાં તો મોટા મોટા બીજા હિંસક પ્રાણીઓ હોય, યદ્યપિ શ્રીધામ વૃંદાવનમાં કોઈ પણ હિંસક પ્રાણી નથી. કારણ કે વૃંદાવનમાં હિંસા ક્રોધ લોભ આદિ કોઈ સ્થાન જ નથી. એટલા માટે તો વૃંદારણ્યમ, રણ્ય એટલે ઝઘડો જ્યાં નથી. અને આનો પ્રમાણ તો શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલામાં પણ મળે છે. ઝારખંડમાં ભગવાનના ભક્તોના અને ભગવાનના નામ કીર્તનમાં અને ભગવાનના ધામમાં આ બધું રહે નહીં. ઝારખંડમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રસાર થયા વૃંદાવન ધામમાં જતી વખતે, એમની સાથે બલભદ્ર ભટ્ટાચાર્ય હતા, એક સેવકને સાથે લઈ ગયા હતા. તો રસ્તામાં ચૈતન્ય મહાપ્રભુ તો ભાવમાં હતા, ઉદ્ધવ બાહુ કરીને મહામંત્રના કીર્તન નિત્યમાં મસ્ત હતા. એક સેવક બલભદ્ર એમની સાથે ચાલતા હતા, એવામાં રસ્તામાં એક આડો સિંહ વાઘ હૂતો હતો, વિકરાળ ભયાનક. ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં સ્પર્શ થઈ ગયો એને, તો એ વાઘ બે હાથ ઊંચા કરીને બલભદ્ર તો બી ગયા કે આમણે આવ્યું હવે, કીર્તન કરવા માંડ્યા. વાઘ કીર્તન કરવા માંડ્યો. ત્યાં તો સસલું બકરી હાથી બધા પશુ પક્ષીઓ એક જે એકબીજાના હિંસક વૃત્તિ વાળા છે એ બધા એક સાથે હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા હરે 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 રામ 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 હરે હરે. આ દ્રશ્ય તો આપણે કથા સાંભળી જોયું નથી, દુર્ભાગ્ય કહી શકાય એને, કે ચૈતન્ય મહાપ્રભુ દિવ્ય રીતે નાચતા હશે અને જ્યારે પશુ પક્ષી હાથી ઘોડા સસલા વાઘ સિંહ બધા એક હારે નાચતા, પણ એનાથી તે એને મળતું દ્રશ્ય અમે જોયું છે ઇસ્કોન સંસ્થામાં પ્રભુપાદજીની કૃપાથી. કાળા ડિબાંગ સાઉથ આફ્રિકનો ધોળા પોલ કોડ નીકળ્યા હોય એવા બીજા દેશના અમેરિકાના રશિયનો, કેવા ઇન્ડિયા જે આવ્યો હોય ઘઉં વર્ણો, બધાની વૃત્તિ અલગ અલગ હોય, અને એ લોકોને એક સાથે નાચતા ઇસ્કોન સંસ્થાના મંદિરોમાં જોયા છે. અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ પ્રભુપાદજીએ અદભુત કમાલ કર્યો. ગમે એવી પ્રકૃતિ હોય, ગમે એવા લક્ષણો હોય, ગમે એવા વર્ણન હોય, ગમે એવા દેશનો હોય, એ બધાને એક સાથે કૃષ્ણ સંકીર્તન એસી ભક્તિ વેદાન સ્વામી પ્રભુપાદજીએ કરાવી દીધું. અને આને જોયું, કમ ભાગ્ય નથી, આ કમ ચમત્કાર નથી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ હરિનામ સંકીર્તનનો પ્રચાર કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા, યુગાચાર્ય છે, યુગ ધર્મ હરિનામ સંકીર્તન છે. પણ ભારતમાં તે અને ઈ તે અમુક જગ્યાએ ગયા, સાઉથ ઇન્ડિયા વિશેષ રહ્યું એમ સંકીર્તન પ્રચારમાં. ભક્તિ વિનોદ ઠાકુરે આગાહી કરી હતી કે ટૂંક સમયમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુનો એક મહાન પાર્ષદ આવશે, જે ચૈતન્ય મહાપ્રભુની આ દિવ્ય વાણીને અને હરે કૃષ્ણ સંકીર્તનને આખા વિશ્વમાં ફેલાવી દેશે. ભક્તિ વિનોદ ઠાકુરે કીધા પછી કેવલ 80 વર્ષ ગયા, 70-80 ભક્તિ વેદાંત સ્વામી પ્રભુ જે કામ શ્રી ચૈતન્ય મહાપ્રભુનું એને હાથમાં લીધું. ભગવાનનો આ સ્વભાવ છે કે એ કરે છે એ, પણ શ્રેય આપે છે એના ભક્તોને. યુદ્ધ ભગવાન એમ કરી નાખ્યું, નિમિત્ત માત્ર અર્જુનને જેવી રીતે સવારે સાંભળ્યું, એમ શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ પ્રચાર કરીએ કે ભગવાન છે, છતાં એને એ શ્રેય એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી, એમણે આખા વિશ્વમાં આ સંકીર્તન મુવમેન્ટને ફેલાવી દીધું. ગુજરાતમાં ચૈતન્ય મહાપ્રભુ નહોતા આવ્યા, પણ ચૈતન્ય મહાપ્રભુના ભક્તો એટલા દયા દયાળુ કે ગુજરાતમાં ગામે ગામ પહોંચી રહ્યા છે, નગર આદિ ગ્રામ. નારદજી ભક્તિ મહારાણીને પદ્મપુરાણમાં પ્રાર્થના કરે કે મને ગુજરાતની અંદર બહુ દુઃખ પડ્યું છે. નારદજી એ પ્રતિજ્ઞા લીધી હતી કે જો હરિનો હાચો લાલ હો તો ઘરે ઘરે નહીં જને જને ભક્તિને તને હું પધરાવી દઈશ. જને જને, ગૃહે ગૃહે ન અસ્તી, ઘરે ઘરની વાત જવા દે, ઘરની અંદર રહેનારા જન જને હે ભક્તિ મહારાણી તને સ્થાપિત ન કરી દઉં તો હરિનો હાચો લાલ નહીં. જો આ સંતોની કૃપા કરુણા. પશુપાલ સંમતો, સંમતિ મળી માતા યશોદાએ પછી હા પાડી તો બહુ સુંદર વિધિ થઈ. કારણ કે પહેલી વાર ગોપાલ જાય છે ગાયો લઈને અને દૂર વનમાં, તો માતા યશોદાએ સૌથી પહેલા બલરામને બોલાવ્યા કે દાઉજી, બલરામજી થોડા શક્તિમાન હતા, થોડા મોટા હતા ઉંમરમાં, બહુ ભલામણ કરી, બહુ કે તું ધ્યાન રાખજે આ કનૈયાનું, બહુ નટખટ છે. નહીં માતા તમે ચિંતા ન કરો, હું હારે છું ને, અને હકીકત બલદા મારે હતા એટલે જ પરમિશન મળે, નકર યશોદા યજી ન જવા દે. પણ દાઉજી ઉપર ભરોસો હતો, દાઉજી મહારાજ બલનો સ્ત્રોત છે, બલમ નામ પાડતી વખતે જ ગર્ગાચાર્યએ કીધું કે આનું નામ હું બળ એટલે રાખું છું. હલધર બલભદ્ર બલરામ આ ઝાડ ભાળશે એટલે ઉપર ચડશે, ઝાડવા ઉપર આને ચડવા દેતો નહીં. સ્વિમિંગ નો બહુ શોખ છે આને નાવાનો, નાના છોકરા નમતો તમે જો ઘરમાં ટબમાં એને પડવું હોય, યમુનામાં આને પડવા દેતો નહીં. ફળ ખાવાની બહુ આદત છે, ગમે એ વૃક્ષ ઉપર ચડી જાય ચડવા દેતો નહીં. અને હું આજે ભાતું, માતા યશોદાએ સુંદર ભાતું બાંધે ને, પેલા ઉચ્ચારણ ખેતરમાં જતા તો ભાતું ટિફિન બોક્સ બાંધી દીધું, આને કલાકે કલાકે ખવડાવતો રહે. બલરામજી કે હા માતા બહુ થઈ ગયો, હું નહીં ભાઈ કઈ વાંધો આવે નહીં, નહીં તું આને એક મિનિટ એકલો નહીં મૂકતો, કારણ કે આનો કોઈ ભરોસો નહીં અને હજી નાનો છે છોકરો, એને ખબર નથી કે આખી દુનિયાનો આ પિતા મહ છે. ગીતામાં કહે છે જગત પિતા, પણ માતા યશોદા તો વાત્સલ્યથી પૂરી જ છે ને. રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કે છે કે બ્રજવાસીઓનો જે માધુર્ય વાત્સલ્ય આદિ જે રસ છે, એવો રસ દ્વારિકાના પરિકરોમાં, એવો રસ મથુરાના પાર્ષદોમાં પણ છે. દેવકી પણ પુત્ર માનતી, ઉદ્ધવાદી સખાઓ પણ હતા, હસ્તિનાપુરમાં અર્જુનાદિ સખાઓ, કુંતી આદિ વાત્સલ્ય પણ હતું, પણ બ્રજના સખાઓ, બ્રજની યશોદાનું વાત્સલ્ય, એ બેમાં થોડું અંતર છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એનું ઐશ્વર્ય પ્રગટ કરે ત્યારે બ્રજવાસીઓનું જે ભાવ છે એ શિથિલ થઈ જાય. ઐશ્વર્યની અગ્નિ લાગે ને તો કેમ ઘી પીગળવા માંડે, ઘી જામેલું હોય ગરમ થાય કેમ પીગળવા માંડે, એમ ભગવાન પ્રત્યે સંબંધ જામેલો છે અર્જુનનો. સખ્ય મિત્ર માને છે કે રથ મારો આખો, મિત્ર હોય તો જ કે ને આખો ઓર્ડર કરે, પણ જેવું વિશ્વરૂપ દેખાડ્યું સવારે આપણે થોડી ચર્ચા કરી હતી, તો અર્જુનજી બે હાથ જોડીને સખે તિમત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યા દવ હે સખેતી, સોરી સોરી આઈ એમ વેરી સોરી, ભૂલ થઈ ગઈ. ભગવાન કે કેમ સોરી સોરી કરવા માંડ્યો, હમણાં તો ઓર્ડર જીતતો હતો. કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કૃષ્ણ કીધા, ગોપાલ કીધા, તમારે અરે હું રમ્યો, તમારે અરે નાચ્યો, તમારે અરે હૂતો, તમારે અરે ખાધું, મને ખબર નથી કે તમે દુનિયાના બાપ છો. અત્યારે ખબર પડી કે આ તો કંઈક બીજું જ પિક્ચર છે, એટલા માટે ક્ષમા માંગુ છું. અજાનતા તે મહિમા તવ, તમારી મહિમા મને જાણતો નહોતો. તો જે સાખ્ય રસ હતો એ પીગળી ગયો અને દાસમાં આવી ગયો. દેવકીજીની સામે ભગવાન કૃષ્ણ જ્યારે પ્રગટ થયા મથુરાની જેલમાં, કાલે આપણે જોયું, તો દેવકી માતા ચતુર્ભુજ રૂપને નિહાળી અને મીંડા સ્તુતિ કરવા, સાત શ્લોકોમાં દેવકીજી સ્તુતિ કરી. પણ આ જ કૃષ્ણ જ્યારે લાલાએ માટી ખાધી, ખબર પડી સખાઓ દ્વારા માતા યશોદા છડી લઈને ગયા કનૈયા તે માટી ખાધી, ખોલ મોઢું, વ્યાધિ મુખ ખોલો, મેં ખાધી નથી, આમ આમ કરે. વદંતી એ તાવકા, આ તારા તારા છે ને, તારા સખાઓ ઈ કે છે. અને બીજા કે તો માનું બલદેવ કે છે, તો ભગવાન કરતા એને કઈ થોડું ઘણું ભજવું ઉતારી જ આવ્યો હતો. એને વિશ્વાસ આવી ગયો પાકો, હવે લગભગ દાંતમાં કઈ ચોંટ્યું નથી. ત્યારે બોલવાનું ચાલુ કર્યું, બલરામ એ તો અમતા કે છે, ખોટું બોલે. આ બધા સર્વે મિથ્યા અભિસંશી, આ બધા ખોટું બોલે છે, હું એક જ સાચો, મેં ખાતી જ નથી. મહારાજજી બહુ સુંદર સમજાવે કે ભગવાન સત્ય પ્રતિજ્ઞા છે, કોઈ દી અસત્ય ન બોલે. તો અસત્ય તો ચોખ્ખું બોલે છે, નહીં નહીં મેં નથી ખાધી, મતલબ મેં એકલાય નથી ખાધી, આ બધાએ ખાધી છે. કારણ કે મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડ રહે છે, મેં ખાધી તો. ભાવ લખે છે વૈષ્ણવ આચાર્ય કે બ્રજની રજની કામના પ્રત્યેક જીવ પાર્ષદ કરે છે, અને મત સર્વાની ભૂતાની બધા ભગવાનના હૃદય, ભગવાન બધા જીવને માટી દેવા. મેં નથી ખાધી, પણ માતા યશોદાસ મૂકે એમ નતા. ભગવાન કે ભગવાન સામેથી બોલ્યા કે તને વિશ્વાસ ન હતો તો મારું મોઢું ખોલીને જોઈ લે. એને એમ કે હું આમ કહું તો આ નહીં કે, પણ યશોદાએ કીધું તો ખોલ, વ્યાધે ખોલ. પણ જેવું મુખ ખોલ્યું, ચૌદ ભુવન વાલે મુખ માં દેખાડ્યું, સરિતા પર્વત અગ્નિ તારા નક્ષત્ર ગ્રહ જળ સમુદ્ર રાશિ એક મોટો પહાડ, એની સાથે સાથે મોટું બ્રહ્માંડ, બ્રહ્માંડમાં બીજું ગોકુળ, યશોદાએ પોતાને પણ અંદર જોયું. ચક્કર આવીને સુઈ ગયા, મૂર્છા આવી ગઈ. ભગવાન પાછો હેંકી લીધી ડાબલી, ત્યારે આ થોડુંક વધી ગયું. હરિશરણમ સ્વાગતમ. તો ભગવાને પોતાનું મુખ પાછું બંધ કરી દીધું. માતા ઉભીતા ઉભીતા શું થયું? તો જળ છાંટ્યું. પણ માતા યશોદા જેવા ભાનમાં આવ્યા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે.
તો કનૈયાને બે હાથેથી પકડીને મધુર મુખડું નિહાળતા નિહાળતા કીધું કે આને કઈ ભૂત તો નહીં થોડી ગયું, અથવા મને સપનું તો નહીં થયું ને કઈ. એમ સ્વીકાર ન કર્યું કે આ ઈશ્વર છે. યદ્યપિ ભગવાનની લીલા શક્તિ યોગ માયાનો પ્રભાવ હતો, અને ભગવાનની લીલા શક્તિ યોગ માયાનો પ્રભાવ લીલા વૈભવને વધારવા માટે ભગવાન ઉપર પણ થાય છે, જે પોતાના સ્વરૂપને આચ્છાદિત કરી દે છે. તો યશોદાને કોઈ કોઈ સ્તુતિ નહીં, તો જબર પડી ગયા દુનિયાનો ઈશ્વર તો સ્તુતિ કરવી જોઈએ ને. આ સખાઓ જોતા હતા કે પલના પલકારામાં મહાકાય બકને કૃષ્ણએ બે હાથથી ફાડી નાખ્યું, ચૌદ વિકરાળ અઘાસુરને ભગવાને મારી નાખ્યું, પૂતનાને તો બાળપણમાં બધું કર્યું. એટલું જ નહીં, મહાકાય જે બે યમલા અર્જુન હતા, સખાઓએ કીધું કે આને આને પછાડ્યા વૃક્ષો. બધા કે ચૂપ રહ્યો, છોકરોને પૂછો છો ઘીણા આમ કાલે, હવે આમી ગઢા અનુભવી છે, આ થોડો આ નાનો એવો છોકરો આ મોટા વૃક્ષ પાડી શકે ન માન. તો ભગવાન ગમે એટલો ઐશ્વર્ય દેખાડે, પણ વ્રજના વાસીઓનો ભાવ જે છે, સાખ્ય વાત્સલ્ય કે માધુર્ય ક્યારેય શિથિલ થતો નથી. રૂપ ગોસ્વામી કે જામી ગયેલા ઘી ઘોડે રહે છે, જેની અંદર સોનાનો સિક્કો નાખ્યો હોય અને પછી ઘી જામી ગયો હોય તો એ સિક્કો દેખાય નહીં. એમ ભગવાન ભગવાન છે, પાર્ષદ જીવ જીવ છે, પણ ભગવાન સાથે જે રસમય સંબંધ છે એ એટલો જામેલો છે કે ગમે એટલા ભગવાન ઐશ્વર્ય દેખાડે, બ્રજવાસીઓનો પ્રેમ ભાવ રસમય સંબંધ જામી ગયેલા ઘી જેવો. જ્યારે અર્જુન આદિ હસ્તિનાપુરના પાર્ષદો, દેવકી ઉદ્ધવ આદિ દ્વારિકા મથુરાના પાર્ષદો, એને પણ છે, પ્રિયતમ છે, રૂકમણીને મિત્ર છે, પણ એ જ્યારે ભગવાન કહે કે એવું વિશેષ કામ કરે અલૌકિક અદ્વિતીય ભગવત્તાનું, તો આ લોકો તરત સ્તુતિ કરવા માંડે, પ્રાર્થના કરવા માંડે, વળી ભગવાનની શક્તિ આચ્છાદિત કરીને ભૂલાઈ દે તો પાછી લીલા ચાલુ થાય. તો માતા યશોદાને તો વાત્સલ્યનો ભાવ હતો, એટલા માટે આ બધી મા પડતા નથી મોકલવો, રહેવા દો. પણ જ્યારે તૈયારી થઈ તો બલરામજીને બહુ ચીકામણ આપી કે બહુ ધ્યાન રાખજે આ કનૈયાને. હવે પહેલો વહેલો મોકલે છે એટલે એક સુંદર કામળી, એક લાકડી, બહુ કનૈયાને સુંદર તૈયાર કર્યો, માથે પાઘડી, મોરપીસ, વૈજયંતી માલા, આભૂષણ પહેરાવ્યા, બાજુબંધ, કટિબંધ, નેકલેસ, બધું પગમાં ઝાંઝર, સુંદર લાલાનો શિંગાર કરી અને માતા યશોદાએ તિલક કર્યું, આરતી ઉતારી. આ ગામડા, આ સ્વાભાવિક વિધિ છે ભારત વૈદિકની. આપણે ગામડામાં પહેલા નાના છોકરાને ભણવા મોકલતા ને ત્યારે આ કરતા, હાથમાં નાળિયેર આખા ગામમાં ફેરવે, સ્કૂલમાં લઈ જાય અને ઓલો જાય પરાણે પરાણે ટીંગા ટોળી કરી અમુકને લઈ જવા પડતા, જાતા જ નહીં. છે ઝોલા મૂકી ના આવે તો આવડો અપાસો આવ્યો કે ન્યાથી સીધો ખેતરમાં. માતા યશોદા બહુ સુંદર શિંગાર કરીને કનૈયાને મોકલે છે અને બધો શિંગાર થઈ જાય. ગાયો બધી આજ પરમ પ્રસન્ન છે કારણ કે એને આજ કનૈયા હરે વનમાં જવાનું છે. ગ્વાલ બાલ સખાઓને તો મહા ઉત્સવ છે કારણ કે આજ કૃષ્ણ હરે વનમાં જવાનું, સંગે કૃષ્ણ હોય એટલે આનંદમાં હતા બધા, આખું બ્રજ વંદનમાં. બધી ગાયો પરમ પ્રસન્ન ચિત્તે કાન ઉભા કરી અને કૃષ્ણની ચિંતન સ્મરણ, એની મુરલી, એની ચર્ચા. ગાયો પણ વૃંદાવનના પ્રત્યેક જીવ ચિન્મય છે કારણ કે ચિન્મય રાજ્ય છે, ત્યાં જડ વસ્તુ છે જ નહીં. સુંદર તૈયાર કરી અને માતા યશોદાએ એક સુંદર મોજડી કાઢી કે લે લાલા, કારણ કે તારે દૂર વનમાં જવાનું છે ને, તો દૂર વનમાં તો કાંટા પથ્થર કાંકરા હોય અને તારા કોમલાથી કોમલ ચરણોને જરા પણ ઈજા ન થાય એટલા માટે આ મોજડી પહેરી. ગોપાલ કૃષ્ણએ કીધું કે એ તો નહીં થાય. કેમ? કે માતા હું તો ગાયોનો સેવક છું, આપણે બધા તો ગાયોના સેવક કહેવાય, ગૌ માતા છે અને આ ગૌ માતા જે છે એ આપણા સ્વામી છે અને સ્વામીએ ચરણ પાદુકા ન પહેરી હોય તો સેવક કઈ રીતે પહેરી હતી? તો કનૈયા તું કહેવા હું માગ્યો છું, કહેવા એ માગું છું માતા કે સૌથી પહેલા હું ચરણ પાદુકા ત્યારે જ પહેરીશ જ્યારે મારા સ્વામીને આપો, બધી ગાયોને પહેરાવો. હવે બધી ગાયોનો કેથી મેળ પડે? માતાએ કીધું કે ગાયોના ખૂર એવા બનેલા હોય છે ચરણ ભગવાનની કૃપાથી, હવે ભગવાનની જ છે. માતા યશોદા સમજાવે કે ભગવાનની કૃપાથી ગાયોને એવા ચરણ ખૂર એવા હોય છે કે એને વાંધો ન આવે, તું કોમળ નાનો એવા તારા ચરણ છે. એ વાત મને નથી જોઈ. સ્વામીના પગમાં જ્યાં સુધી ચરણ પાદુકા ન હોય તો આ સેવક કઈ રીતે પહેરીએ? કે સેવક ધર્મ બહુ કઠણ કહેવાય. રામાયણની અંદર આ વાત આવી છે, સબતે કઠોર સેવક ધર્મ. અને ભરતજી આખી અયોધ્યા ભરતજીના સંગમાં રામને મળવા ચિત્રકૂટ જતા હતા, તો રામચંદ્રજીના ચરણને જોઈ અને ભરતજી તો આકુળ વ્યાકુળ. રામ મિલન સરિસ સુખ પાવહી, રામ મળ્યા છે એવું જ લાગ્યું કારણ કે રામ ને રામના ચરણમાં કોઈ અંતર નથી. ચરણ ને જોતા ભરતજીની આંખીમાંથી અશ્રુની ધાર ને આલોટવા માંડ્યા. અયોધ્યાના રાજકુમાર છે પણ રથ તૈયાર હતો, ભરતજી બેઠા નહીં રથ ઉપર. કારણ બધાએ કીધું, સુમનજી સમજાવે કે બહુ દૂર છે ચિત્રકૂટ, બેસી જાઓ. કે નહીં, અરે જે પગલે મારા રામ મારા સ્વામી પગે ચાલીને ગયા છે, શિર ભર જાઓ ઉચિત સમોરા સબતે સેવક ધર્મ કઠોરા. ભરત મહારાજ કહે છે કે જ્યાં મારા પ્રભુના ચરણ પડ્યા હોય ત્યાં મારે માથાએ હાલવું જોઈએ, ઊંધો હાલવું જોઈએ. પણ એ તો હું કરી શકું એમ નથી, માથાના બળે ઊંધો હાલવું ત્યારે હું સેવક સેવક ધર્મ નિભાવ્યો કહેવાય, પણ એ તો હું કરી શકું એમ. અને એમાં તમે ચપ્પલ પહેરવાનું કે ઉપર બેસવાની વાત જ ક્યાં? જેવો ભક્તિ આને કહેવાય. ભક્તિ અયોધ્યાના વાસીઓએ કરી. ભરતજી જાય છે રામચંદ્રજીને મળવા, જેને આવવું એને છૂટ છે, તો આખી અયોધ્યા રામને મળવા માટે તૈયાર. પણ અયોધ્યા રામની છે ને, ભરતજીએ એક એક મહાન બુદ્ધિમાન લોકોને રાખ્યા અયોધ્યાને સાચવવા. સંપત્તિ સબ રઘુપતિ કે આહી, બધી સંપત્તિ રઘુપતિની છે, તો સેવકનો ધર્મ છે સંપત્તિનું પાલન કરવું અયોધ્યાનું. તો જે ઘરમાં કહે કે તમારે નથી આવવાનું, કારણ કે આખા ઘરમાં એકને તો રોકવાનું, તો જેને કે કે ઘરે રહેવાનું એને એમ થાય કે એ વજ્રપાત થયો, વીજળી પડી. જરહું સો સદન સુખ, ઈ સદન ઈ સુખ ઈ સંપત્તિ બધું હળગી જાય જે રામને મળવામાં આડું આવે, જે કૃષ્ણને મળવામાં આડું આવે. અને આવા પ્રેમી ભક્તના દર્શન કરી અને એ પ્રયાગમાં બેઠેલા ભરદ્વાજ મુનિ કહે છે કે બધી સાધનાની સફળતા એ છે કે રામ લક્ષ્મણ ને સીતાના દર્શન થઈ જાય. પણ એ રામ લક્ષ્મણ સીતાના દર્શન નું ફળ એ છે કે હે ભરત, તારી જેવા કોઈ સંતના દર્શન થઈ જાય. સબ સાધન કર ફલ એ આ, બધા સાધન નું ફળ એ છે કે રામ લખન સિંહ દર્શન, એના દર્શન થઈ જાય. પણ એના દર્શન નું ફળ એ છે સહિત પ્રયાગ સુભાગ અમારા. હે ભરતજી, તમારી જેવા સંતો આજ ગંગા જમના સરસ્વતી તીર્થોનો રાજા પ્રયાગમાં આવ્યા, આજ પ્રયાગનું ભાગ્ય ખુલી ગયું તમારા ચરણથી અને તમારા દર્શન. કૃષ્ણ પ્રેમ રામની ભક્તિ જેના હૃદયમાં હોય એવો વૈષ્ણવ ત્રિભુવનને પવિત્ર કરવાની શક્તિ રાખે છે. મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતી, અને એનું આચરણ સ્વયં ભગવાન પોતાના જીવનમાં દેખાડે, આદર્શ અને માનવ સમાજને પ્રેરણા આપે. જોવા અખિલ બ્રહ્માંડ ભુવનનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગાયોના પગમાં જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી હું નહીં પહેરું. માતા યશોદા કહે પણ 9 લાખ ગાયો, એક ગાયને 4 પગ, 36 લાખ ક્યાં મેળ પડે? તો રહેવા દો, તો રહેવા દો. ભગવાન શ્રી કૃષ્ણ ચરણ પાદુકા પહેર્યા વગર પોતાના કોમલાથી કોમલ લક્ષ્મીના કરતલ, કહે છે ને વૃંદાવનના રસિક ભક્તો કે જિનકે ચરણ લક્ષ્મીના કરતલ, લક્ષ્મીજીના કોમળ કમળ જેવા હાથોથી જે ચરણ બારા નથી ગયા, ઉનકો કંટક પથ પર ચલતે દેખા. અપના માન તલે ટલ જાય પર ભક્ત કા માન ન ટલતે. આજ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વિષ્ણુ સ્વરૂપે વૈકુંઠ ની અંદર જયારે બિરાજે છે તો સુંદર શિંગાર, અને એના વર્ણનમાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ રત્ન જડિત કિંમતી અદભુત મોજડી પહેરે છે વૈકુંઠમાં. તો વૈકુંઠની ભૂમિને પણ ભગવાનના શ્રી ચરણોનો સ્પર્શ નથી. પણ ધન્ય છે આ ભૌમ વૃંદાવન કે જ્યાં સાક્ષાત સ્વયં ગોલોક વિહારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ બ્રજની અંકિત છે આ ભૂમિ. બ્રજ વૃંદાવનની ભૂમિ વૈકુંઠાદપિ ગરીયસી, વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિ. ગોપીજનોએ વેણ ગીતમાં ગાયું છે કે હે સખી, આ વૃંદાવન ધન્ય છે, વૈકુંઠ તો પણ ધન્ય છે. કારણ કે ભગવાન શ્યામ સુંદર ની ચરણ રેણુ નો સ્પર્શ વૈકુંઠ ને પણ નથી, પણ આ વૃંદાવન નથી. તો આ બ્રજ વૃંદાવન ની મહિમા, ભગવાન શ્રી કૃષ્ણ ઉઘાડા પગે ગયા ગાયોની પાછળ પાછળ, બહુ ફોર્મમાં, એકદમ મૂળમાં હતા ભગવાન. કારણ કે આજ એને એના બ્રજવાસીઓને દર્શન દેવા હતા, આજ એનો મનોરથ સફળ થવા જઈ રહ્યા હતા. આમ તો ભગવાન વૃંદાવનમાં પ્રત્યેક જગ્યાએ નિત્ય વિહાર લીલા કરે છે. સુખદેવ ગોસ્વામી સાર રૂપમાં બ્રજધામની મહિમા ક્ષણે ક્ષણે ગાય છે. તન્માધવો મેણુ મુદીર યન્વૃતે ગોપે ગૃણાદમ સ્વયશો બૃહન્વિત. ભગવાન શ્રી શ્યામસુંદર ગ્વાલ બાલ સખાઓની મંડળીની સાથે અને ગાયોથી ઘેરાયેલા જેવા વૃંદાવનની અંદર પ્રવેશ કરે, કોણ પ્રવેશ કરે? તન માધવ. સુખદેવ ગોસ્વામી કે માધવ પ્રવેશ કરે. કૃષ્ણના અનંત કોટી નામોમાં એક નામ છે માધવ. શ્રીલ પ્રભુપાદજી સરળ વ્યાખ્યા કરે, મા શબ્દનો અર્થ થાય પતિ, મા એટલે લક્ષ્મી, ધવ એટલે પતિ. તો જે લક્ષ્મીનો ભરતાર છે, શ્રીનો સ્વામી છે, એટલા માટે એને માધવ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ. પણ અહીંયા તો લીલા પરક અર્થ લાગશે, કારણ કે આ તો રસિકોની વાણી છે, આ તો બ્રજ વૃંદાવન ધામ માધુર્ય છે, ઐશ્વર્ય વ્યાખ્યા નથી. માધવ શબ્દ વસંત ઋતુને માધવ કહે છે. ચૈત્ર અને વૈશાખ મહિનાને તમે સાંભળ્યો છે સંતોના મુખે, મધુમાસ અને માધવ માસ. અને વસંત ભારતવર્ષમાં 6 ઋતુઓ હોય, આસો મહિનો અને કાર્તિક મહિનો જેને શરદ ઋતુ કહે છે, માક્ષર મહિનો અને પોષ મહિનો જેને હેમંત ઋતુ કહે છે. મહા અને ફાગણ શિશિર, અને ત્યાર પછી જે આવે છે જેઠ વસંત ઋતુ, જે ચૈત્ર અને વૈશાખ, અને અત્યારે જે ચાલી રહી છે જેઠ અને અષાઢ ગ્રીષ્મ ઋતુ, સાવન અને ભાદો વર્ષા ઋતુ, આસો અને કાર્તિક વળી શરદ ઋતુ. વર્ષા ઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ, શિશિર ઋતુ, ગ્રીષ્મ ઋતુ, આદિ છ ઋતુ બબ્બે મહિનાની એકે. તો વસંત ઋતુમાં પશુ પક્ષીઓનો કલરવ અને વૃક્ષો બધા ફળ ફૂલથી ભરાઈ જાય છે. તો આજ ભગવાન શ્રી કૃષ્ણ માધવ પધાર્યા, અર્થાત વસંત આવી છે, વસંત આવી બહાર. વૃંદાવન ધામમાં પ્રત્યેક બ્રજવાસી, પ્રત્યેક વૃક્ષ અતિ પ્રસન્ન છે. આમ તો મધુવંશમાં ભગવાન પ્રગટ થયા એટલા માટે પણ એને માધવ કહે છે. ચૈત્ર અને વૈશાખ મહિનામાં પુષ્પોમાં રસ, ફૂલોમાં ફળોમાં રસ, ઝાડવામાં બધે રસની વૃદ્ધિ થઈ જાય છે. પ્રકૃતિ પોતાના સૌંદર્યથી ખીલી ઉઠે છે, પણ બ્રજ વૃંદાવન ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી બારે માસ વસંત રહે છે. જ્યારે ભગવાનની જે ઈચ્છા હોય એ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મધુર મુરલી વેણુ મુદિરયન, કઈ રીતે આવતા હતા માધવ? ઈરિયન એટલે વગાડવી, વેણુ, વેણુને વગાડતા વગાડતા આવતા. ભગવાન શ્યામ સુંદર પોતાની વેણુથી બ્રજ 84 કોષને અને બ્રજ 84 કોષની બધી ગાયોને કંટ્રોલ કરતા. કોઈ કષ્ટ નહોતું ચારવા જવામાં, કારણ કે બ્રજ વૃંદાવનની ભૂમિ ભગવાનની ઉપસ્થિતિના કારણે. સવારે આપણે સાંભળ્યું રમા ક્રીડન ભૂ નૃપઃ, પ્રત્યેક જગ્યાએ હરુભરું. અને એ ગાયો પણ એટલી થનવતી હતી કે એના સ્તનમાંથી દૂધ પડતું રહેતું. વૃંદાવનના ઘાસ વર્ષાના પાણીથી નહીં, ગાયોના દૂધથી સંચિત રહેતા. ચારે બાજુ લીલું છમ. અત્યારે તો ગોચારણ કરવા જવું હોય તો મોટી તકલીફ છે. ક્યાં ચરવા જેવું કઈ હોય તો ચારવા જાય? ચરણ ચરતર ભૂમિ છે, રહે જ નથી, બધે પડતર થઈ ગયું છે ભૂમિમાં જોવામાં આવે છે. તો ભગવાનને કોઈ, અત્યારે તો કોઈ ગામડામાં તમે જુઓ તો ભરવાડો લોકો જાય છે ગાયો ધન આદિ લઈને, પણ ક્યાં ચારવું એ તકલીફ છે. કોકના ખેતરમાં જાય તો બાદણ, હે ને, બીજે ક્યાંય એવી ભૂમિ છે નહીં, ગૌચર ભૂમિ. કારણ કે કળિયુગનો આતંક છે, પ્રકૃતિ વિપરીત ચાલે છે. ભક્તિ ન હોય ભગવાનની તો પ્રકૃતિ વિપરીત ચાલે, કારણ કે પ્રકૃતિ કૃષ્ણની દાસી છે. ભાગવતમાં 4th સ્કંદમાં પ્રસંગ આવ્યો છે, પ્રકૃતિએ દેવાનું બંધ કર્યું પૃથ્વી માતાએ, કારણ કે બધા પાખંડી થઈ ગયા હતા, બધા અધર્મી થઈ ગયા હતા. એ તો પૃથ્વી મહારાજે ગોદહન કરી પૃથ્વીને ગાઈને, બહુ સુંદર કથા છે. અને પૃથ્વીને ઓર્ડર આપ્યો કે આ કાળ બધું જીવ 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 સૃષ્ટિનું પાલન પોષણ કરો. પણ વૃંદાવનની વાત તો અલૌકિક છે, કારણ કે વૃંદાવન કોઈ પૃથ્વીનું ધામ નથી, 14 બ્રહ્માંડથી પરે ભગવાનનું શાશ્વત સનાતન ચિન્મય ધામ છે. ભગવાન, ભગવત નામ, ભગવત કથા, ભગવત વૈષ્ણવ અને ભગવત ધામમાં કોઈ અંતર નથી. આ બધા અભિન્ન તત્વો છે. તો ભગવાનની સ્વરૂપ શક્તિથી વિલાસિત આ બ્રજ 84 કોષમાં ગાયોને કોઈ, અને ભગવાનને કઈ કષ્ટ નહોતું કે ગાયોની વાહે દોડવું પડે કે આમ દંડિકા રાખવા પડે, જેવી રીતે અત્યારે તો ઢોરે બીજી ભાતના થઈ ગયા છે ને. પણ આ તો બધી માનીતી ગાયો. ભગવાન એક જગ્યાએ આવજે, તમે વૃંદાવનમાં જાઓ તો આશેશ્વર મહાદેવની સવારે આપણે કથા કરી હતી કે આશા રાખીને બેઠા હતા કે દર્શન થશે થશે, અને કૃષ્ણ નામ મંત્ર જપ્યો અને કૃષ્ણ દર્શનની આશા હતી તો ફળી, કારણ કે બ્રજધામ બધી આશા ફળ પૂરી પાડે છે. વૃંદાવનમાં જેને કોઈ અભિલાષા કરે બધી ઈચ્છા પૂરી થાય. મહાદેવજીની પણ ઈચ્છા પૂરી થઈ કૃષ્ણ દર્શનની. ત્યાંથી નજીક જ એક જગ્યા છે 13 કદમ, કદમના વૃક્ષની નીચે એક ઢગલા ટોકરા ઉપર ઊભા રહી અને ભગવાન ટેર કરતા, ટેર એટલે અવાજ લગાડતા. એ ગાયોના નામ હતા, હે ધવલી, હે કાલિંદી, હે યમુને. બસ એક તો મુરલીના તાન અને ભગવાન સ્પષ્ટ નામ ઉચ્ચારણ, તો બે કાન ઊંચા કરીને ગાય જ્યાં હોય ને ત્યાં આવી જાય. અને સુંદર મુરલીના તાન વાગતા તો બધી ગાયો મંત્ર મુદ રહેતી. વેણુ ગીતમાં આવ્યું છે કે કોવલ મોઢામાં હોય મોઢું, ચાવતી ચાવતી મુરલી વાગે, રામ નામ ફાટ્યું રહે. બસ ચિત્ર ગાયો ચિત્ત ને આવ્યું જાય. રૂપ ગોસ્વામીએ ત્યાં ભજન કર્યું છે 13 કદમ ઉપર. બહુ સુંદર લીલા છે બ્રજ વૃંદાવનમાં. આ ષડ ગોસ્વામીઓ हे राधे हे ब्रज देवी के हे ललिते हे नंद सुनो कुत क्या छो तमे भगवान ना भक्तो भगवान नी विरह मा पुकारे छे के क्या छो ब्रज श्री गोवर्धन कल्प पादप तले क्या गोवर्धन मा छो गोवर्धन ना वृक्षों नी तलेटी मा छो या कालिंदी वन ने कृता के कालिंदी ना किनारे यमुना ना किनारे कया वन मा छो मधुवन मा तालवन कुमुदवन बहुलावन वृंदावन कामवन खदीरवन भद्रवन लोहवन भांडिरवन कया वन मा छो द्वादश कानन यहां सब लीला करे श्री नंदन नंदन घोषंता विति सर्वतो व्रजपुरे आवी रीते भगवान नाम नु संकीर्तन करता करता आ व्रजवासी ने अंदर व्रज प्रेम जे छुपाणेलो छे ई प्रेम भक्ति ने पार पाड़ता एवा ग्रंथो लखता रूप गोस्वामी वृंदावन मा विचरण करे એટલા સમર્થ છે આ ગોસ્વામીઓ જેની ચર્ચા હું તમારી સામે કરું છું આ ભાગવતમાં કે જે વૃક્ષની નીચે બેસીને ગ્રંથ લખતા એ ગ્રંથમાં મિલનની લીલા હોય કે શ્યામ સુંદર નંદગાંવથી નીકળી ગયા છે અને બરસાનાથી રાધારાણી નીકળી ગયા છે અને એ બેયનું મિલન થઈ રહ્યું છે એમ લખતાની સાથે એ વૃક્ષની અંદર ફળ ફૂલ રસ આવવા માંડતા અને જ્યાં વિરહની લખાય વ્યથા લખે કે આજ રાધારાણીને મળાણું નથી રાધા કૃષ્ણ વિરહમાં વ્યાકુળ છે તો વૃક્ષ આખું પડતર થઈ જતું પતઝડની જેમ ફૂલ ફૂલ વહી વ્યા જતા એની લીલાનો પ્રભાવ વૃક્ષો ઉપર પડતો અને વૃંદાવનના વૃક્ષોની તો વાત જ કંઈક ઓર છે લખ્યું છે આગળ એક એક શ્લોકના શબ્દોની આ રીતે વ્યાખ્યા કરવામાં આવે ને તો ખાલી આ જે વ્યાખ્યા બે ત્રણ શ્લોક લીધા ને એમાં આખી ભાગવત સપ્તા થઈ જાય અને કરાય છે હરે કૃષ્ણ સંસ્થાના જે ભાગવતના ક્લાસ સવારે હોય છે 8-9 એક કલાક ત્યાં આવી રીતે એક શ્લોક ઉપર એક કલાક ચર્ચા થાય જેને અધ્યયન કહેવાય અધિકાર પૂર્વક અયનમ ગ્રહણ કરવું ભગવાનને ભગવાનના જ્ઞાનને ભગવાનની લીલાને ભગવાન પ્રત્યે પ્રેમ ભાવને આ છે આ ગોસ્વામીઓ લીલા લખવાના અને વૃંદાવનના વૃક્ષ ભગવાન નીકળે છે તો એ વૃક્ષ ઝૂકી જાય છે ભગવાનને ફળ ફૂલ દેવા માટે એ વૃક્ષની ડાળી ઝૂકી જાય છે કારણ કે વૃંદાવનના બધા વૃક્ષો છે એ ઋષિ મુનિઓ છે ભગવાનના પાર્ષદો છે ચિન્મય છે એ તો ભગવાનની લીલામાં ફળ ફૂલની સેવા કરવા માટે વૃક્ષ શરીર ધારણ કર્યું છે સંસારની પૃથ્વી પર જે વૃક્ષો છે જે કર્મોને આધારે વૃક્ષ યોનિમાં ગયા છે એવું બદ્ધ જીવો નથી વૃંદાવનના વૃક્ષો તો ભગવાનના પાર્ષદો છે ભગવાનની સેવામાં વૃક્ષ યોની છે શાંત રસમાં છે વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ ડાર ડાર અર પાત પાત પર રાધે રાધે હો વૃંદાવનના વૃક્ષો પણ રાધે રાધે કરે તો ભગવાન શ્રી કૃષ્ણને આ જે પાર્ષદો છે રૂપ ગોસ્વામી એ 13 કદમ ઉપર ભજન કરતા એક દિવસની લીલા એમના મોટા ભાઈ અગ્રજ સવારે આપણે વાત કરી કે પાછળથી જન્મ થયો હોય એને અનુજ કહેવાય પણ અગ્ર એટલે પહેલા જેનો જન્મ થયો હોય એને અગ્રજ કહેવાય સાગ્રજ આપણે મંગલાચરણમાં બોલીએ છીએ ને વંદે હમ શ્રી ગુરુ શ્રી યુત પદ કમલમ શ્રી ગુરુ ન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથન્વિતમ તમ સજીવમ રૂપ ગોસ્વામીને હું પ્રણામ કરું છું જે રાધા કૃષ્ણની મંજરી છે અને એમના અગ્રજ સનાતન ગોસ્વામીને પ્રણામ કરું સનાતન ગોસ્વામી પણ વૃંદાવનમાં ભજન કરતા 13 કદમ ઉપર રૂપ ગોસ્વામી બિલકુલ વૈરાગ્યની મૂર્તિ કૃષ્ણ ભજન અષ્ટ પ્રહર ભજન 8 પ્રહર કેવલ બસ હરિભજન આ બધા ગોસ્વામી સંતો 22 કલાક કેવલ 1.5 કલાક અડધો એક મુહૂર્ત ક્યારેક ક્યારેક શયન કરતા ને એ ક્યારેક લીલા એટલી હાયર ચિત્તમાં સ્ફુરિત રહેતી તે એ ન કરતા પ્રભુપાદજીએ આપણને કેટલું સરળ કીધું આ ગોસ્વામીઓ 22 કલાક ભજન કરતા 1.5 કલાક શારીરિક ક્રિયામાં નાવું ધોવું સુવામાં રહેતા અને એ ક્યારેક નહીં અને આપણને ઊંધું કરી નાખ્યું પ્રભુપાદજીએ કીધું 16 માળા કરો 2 કલાક થાય ભગવાન 24 કલાકનો તમને દિવસ આપ્યો છે જીવન આપ્યું છે સમય આપ્યો છે શરીર આપ્યું બુદ્ધિ આપી પરિવાર આપ્યો ધન આપ્યું ભગવાને બધું પૂરું પાડ્યું છે તો 2 કલાક ભજન ન કરીએ કોણ હવે બા કોઈ કે અમારો ધંધો તો 8 કલાક ધંધો કરો કોઈ કે અમારે હોવા જોઈએ વેદ તો 6 કલાક કહે છે ગ્રહસ્થીઓને સંન્યાસીઓને તો 3.5 કલાક જ કહે બ્રહ્મચારીઓને 5.5-6 બસ પણ તમે કદાચ ગામ કરો ને થાકી જાઓ ને ગામનું કર માથાકુટમાં, તો હાલો 8 કલાક હોવો, 8 કલાક ધંધો, 8 કલાક હોવો તોય 8 વધિક નહીં. અને એમાંય કોક કે અમારે વ્યવહાર થાય હજી 2 કલાક વ્યવહાર કરો, કોક કે અમારે ખાવું પીવું હજી 2 કલાક ખાવું પીવો, 2 કલાક એક્સ્ટ્રા મૂકો. આપણે ગમે ત્યારે કઈ બજેટ બનાવી ને તેમાં ખબર, 5000 આના 10000 2000 એક્સ્ટ્રા. હાલો હજી 2 કલાક પછી તો ભજન કરો 2 કલાક. છતાં કહેતા હોય કે અમારથી જપ નથી થતા, માળા નથી થતી, તો એ વ્યક્તિની આળસ, અજ્ઞાન, પૂર્વજન્મના પાપ અને એનું ભવિષ્ય દુર્ગતિમાં જશે. એ અંધાણા બતાવે છે, એ અંધાણ દેખાડે. ભજન કરતા હતા રૂપ ગોસ્વામી, ભજન લીલામાં નિષ્ઠતા, ચિંતન, સ્મરણ. રૂપ ગોસ્વામી ને રાધા કૃષ્ણની લીલા જેમ પિક્ચરમાં લાઈવ દેખાય એમ દેખાતી. આ બધા ગ્રંથો જે લખ્યા છે એ માનસિક કપોલ કલ્પના નથી, પ્રત્યક્ષ જોયેલા અનુભવો છે. આ શાસ્ત્ર ભજન કરતા હતા સનાતન ગોસ્વામી આવ્યા. રૂપ ગોસ્વામી ના મનમાં એક ભાવ થયો કે આજ મોટા ભાઈ, અને મોટા ભાઈ તો સંબંધના દેહ સંબંધે હતા, એક મહાન વૈષ્ણવ આચાર્ય સનાતન ગોસ્વામી. તો સાધુ લોકો પણ પોતાના આશ્રમમાં છે ને મર્યાદાને જાળવે, કોઈક આવ્યું હોય તો એમને પ્રસાદ, એમને આસન. સંતોનો પણ એક એનો વ્યવહાર અનોખો હોય છે કે હું કઈક એમને પ્રસાદ આપું, પણ એ તો ફક્કડ, એની પાસે કઈ હતું જ નહીં. ભિખારી વેડાનો અયાચક વૃત્તિના હતા આ બધા સંતો, ભગવાનના ભજનમાં જ રહેતા. ખીર મારા ભાઈને ખવડાવું પણ શું ખબર કાંઈ હતું, પણ મનમાં આવ્યો એને સંકલ્પ કર્યો. એવામાં સુંદર એક લાલી, 7-8 વર્ષની કન્યા, બ્રજની નાની દીકરીઓને લાલી કે એ લોકો એની બ્રજ ભાષામાં, એ આવી. એને કીધું મારા મારી માતાએ મોકલી છે, હમણાં નવું ગાયે વાછડું દીધું છે, વિયાણી છે, એટલા માટે આ દૂધ અને આ ચોખા. બાબા તમારે ઉતાવળ હોય તો હું બનાવી દઉં. રૂપ ગોસ્વામી નિર્લિપ્ત સંત, કાંઈ વાંધો નહીં બનાવી દઉં. તો બનાવી ખીર, ભગવાનને સ્મરણ કરી ખીર બનાવીને લાલી તો વહી ગઈ. રૂપ ગોસ્વામી સાધારણ મૂર્તિને જોતા રહ્યા, પણ બ્રજની તો પ્રત્યેક સ્ત્રી જેવી ગોપી છે, પ્રત્યેક સ્ત્રી મધુર છે. અને વૃંદાવનના જે સંતોની જેની વાત થઈ રહી છે એ તો બધામાં ભગવાનને જોવાવાળા છે. સ્થાવર જંગમ ને દેખે, એ નથી જોતા કે સ્થાવર આ જંગમ, એ તો ભગવાનને જ જોવે. સિયા રામમય સબ જગ જાની, બધામાં સીતારામ જેને દેખાતા હોય ઉચ્ચકોટીના સંતોને, કરહુ પ્રણામ, પ્રણામ જ બધાને કરે. આ લાલીમાં એને છે ઓહો આ કોઈ છે અદભુત કન્યા, પણ બ્રજની તો બધી કન્યા અદભુત છે. તો બહુ ધ્યાન ન દીધું, પણ એ ખીરનો વાટક્યો જેવો સનાતન ગોસ્વામીને આપ્યો, સનાતન ગોસ્વામી થોડોક ટેસ્ટ કર્યો, તરત કીધું કોણે બનાવી, આ અલૌકિક ખીર છે, આ કોઈ સામાન્ય વ્યક્તિની બનેલી નથી, અને બનાવી શું કામ. સનાતન ગોસ્વામી કળિયા પોતા ભક્તિના બળે ભગવાનને માણા પકડી લેશે. હૃદયની અંદર ભક્તિ હોય ને તો ભગવાનને પણ વશ કરી લે ભક્ત. પુષ્ટિ માર્ગના મહાન સંત સુરદાસ આંખોથી ભલે અંધ હતા, પણ ભગવાન સિવાય બીજા કોઈને નહોતા જોતા. અને આપણે આંખો વાળા એવા છે એવી જો કે ભગવાનના પ્રત્યે આંધળા થઈ ગયા છે. શાસ્ત્રમાં આંધળા, ભક્તિમાં આંધળા, ન જવાનું બધું જોયું છે. ભગવાનના દર્શન ન કરતી હોય એ આંખને મોર પીછમાં ચિતરેલી કોરી આંખ કીધી છે ભાગવતી. બધે જ સંત વૃત્તિ દ્રષ્ટિ પ્રસંગની અંદર પ્રસંગ. સુરદાસજી અંધ વ્યક્તિ, પણ કૃષ્ણ લીલાનું જે એને સોગાત વૈષ્ણવ જગતને આપી છે એની માટે ઋણી રહેશે વૈષ્ણવ જગત. સુરદાસનું કૃષ્ણ માધુરી સુર સાગર એક એક પદ ભાવ ભક્તિની પરાકાષ્ઠા જેને કહેવાય. જતા હતા રસ્તામાં, એવામાં એક કૂવામાં પડવાની તૈયારી, ભગવાનનું ભજન કરે અને ભગવાન કહે છે યોગક્ષેમમ, હાથ પકડી લીધો, તારી દીધા. પણ હાથનો સ્પર્શ થતા સુરદાસજી કળી ગયા ભક્તિના બળે કે આ કોઈ વ્યક્તિનો હાથ, આ છે ભગવાનનો, તારી દીધા. ભાઈ ભગવાન એ તો રક્ષા કરવા જ આવ્યા હતા. આવી રીતે અમારા માધવેન્દ્રપુરી જેને શ્રીનાથજી અત્યારે પૂજાય છે નાથ દ્વારામાં, એ શ્રીનાથજીના વિગ્રહને જેને પ્રગટ કર્યો છે એવા પરમ સંત માધવેન્દ્રપુરી, જતીપુરામાં ગોવર્ધનની તળેટીમાં ભજન કરતા, અયાચક વૃત્તિ, કોઈની આગળ કાંઈ ન માગતા, 8-10 દી ભૂખ્યા વયા જાય મહામંત્ર અટકે નહીં, આવા સંતો. ત્રણ ત્રણ ટાઈમ ખાય પણ માળા ન કરે નાખોરા ઢહડે, એ આ વાતને સમજી ન એકે. બીજા ન હોવા દે બાજુમાં કાજુ બાજુ. ભગવાન ગોપાલ નું રૂપ લઈને આવ્યા કે આલ્યો દૂધ, મારા બ્રજમાં કોઈ ભૂખ્યો નથી રહેતો. ભગવાન એની હાટું સ્પેશિયલ આવે. અહીંયા સુરદાસ હાટું ભગવાન આવ્યા, પણ હવે તો પેલા ભગવાને પકડ્યા, પણ ભગવાન સમજીને હવે સુરદાસે પકડ્યા. પણ ભગવાન તો બલવાન છે ને, આને તો જરા ભાગવું થાય, કારણ કે હવે પકડાઈ ગયા ખબર હતી. ભગવાનના નામ લઈને શરીરમાં પણ વિકાર આવવા માંડે તો ભગવાનનો સ્પર્શ પામે એ કઈ રીતે રહીએ? કે ભગવાન સચિદાનંદ છે, તરત જીવ એના સ્વરૂપને આનંદને પ્રાપ્ત થઈ જાય ને. સુરદાસજી હવે હાથ પકડો, ભગવાન છોડાવીને ભાગી ગયા. હાથ છોડા કે જાત હો નિર્બળ જાન કે મોય. અરે મને નિર્બળ સમજો છો એટલે હાથ છોડાવીને જાઓ છો. હૃદયા હૃદયથી એ નીકળીને બતાવો તો મરદ કહું તમને. એમની હાથ છોડાવીને ભલે વજાવ તો આખી દુનિયા તમને પુરુષમ નમામી, પુરુષમ નમામી, પરમ પુરુષ પુરુષોત્તમ કહે છે. પુરીમાં તમે શયન કરો છો, પ્રકૃતિના તમે સ્વામી છો, અખિલ બ્રહ્માંડના સ્ત્રોત શક્તિના છો, પોતાને બહુ બળવાન માનો છો. હૃદયાદ યદિ નિર્યાસી, મારા હૃદયમાંથી નીકળીને દેખાડો તો પુરુષમ ગણ્યામી તે તો સાચા પુરુષ તમને કહું. પણ ભગવાનની તાકાત નથી કે ભક્તના હૃદયમાં જ નીકળે. તો ભક્ત પોતાના ભક્તિના બળે ભગવાનને ઓળખી લે છે, પકડી લે છે હૃદયમાં, અને ભગવાન ભક્તિથી વશીભૂત થઈ અને ભક્તને ત્યાં દાસ તરીકે પણ રહેવા તૈયાર થઈ જાય. એવા સનાતન રૂપ તો ભક્તિના ઉચ્ચ શિખર ઉપર આ સીડ એમની સ્થિતિ છે. કીધું આ સ્થિર જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિની નહીં, સાક્ષાત રાધારાણીએ બનાવેલી. એ લાલી કોઈ સ્ત્રી નહીં, સામાન્ય છોકરી નહીં, સાક્ષાત પ્રિયાજી હતા, શ્રીજી હતા. ખીજાણા સનાતન ગોસ્વામી કે રૂપ તે મનમાં ઈચ્છા હું કામ કરી ખીર બનાવવાની. એ કે મને સ્વાભાવિક એમ થયું કે મોટા સંત આવ્યા છે તો હું કઈક બનાવું, તમને કઈક સેવા કરું. ક્યારેય આવી ઈચ્છા નહીં કરતો. આપણે પ્રિયા પ્રિયતમની સેવા કરવાની છે, એને સેવામાં લગાડવાના નથી. મેં ક્યાં કેવી ઈચ્છા? પણ ભગવાન એના રાધારાણી એટલી દયાળુ છે, કરુણામય છે, ભક્ત વત્સલ છે. એટલા માટે તો ચૈતન્ય મહાપ્રભુને કૃષ્ણ પ્રેમ દેવા માટે જયારે આવવું પડ્યું, એ કૃષ્ણને ચૈતન્ય રાધારાણીનું હૃદય લેવું પડ્યું, રાધારાણીના શરીરની ક્રાંતિ લેવી પડી, નહીં તો ન દઈ શકે. કૃષ્ણમાં પણ એટલી કરુણા નથી જેટલી કરુણા શ્રીજીમાં છે. શ્રીજી પરમ કરુણામય છે. રાધારાણી એના ભક્તોની સેવામાં લાગી જાય છે, અને આ તો એની સેવિકાઓ હતી, મંજરીઓ હતી. રઘુનાથદાસ ગોસ્વામી ભજન કરતા વૃંદાવનમાં, તાડ તડકો કાંઈ જોવે નહીં, રાધા કુંડના તટે એમની ભજન નાશતા નિષ્ઠા હાલતી. તો રાધારાણી ગ્રીષ્મ ઋતુના તડકામાં એ મારા ભક્તને છાંયો દેવા, એ મારી સખીને પોતે ચૂંદડી લઈને ઉભી રહેતી. અને આ ગોસ્વામીના સંપ્રદાયમાં ઇસ્કોન આવે છે. તમારી સામે જે શાસ્ત્રોની સનાતન શિક્ષાનો ઉપદેશ દેવાઈ રહ્યો છે એ આ સંતોનું ઘરેણું છે. પણ ક્યારેક ક્યારેક કંઠમણિ ન્યાય જેવું થાય, મણિ કંઠમાં લોકેટમાં પીડ્યો હોય પણ એને બહાન ન હોય, આંધળાના હાથમાં હીરો. ગુજરાતી બહુ સારું કે ગધેડાની ડોકે, એવી સ્થિતિ થઈ જાય ક્યારેક. સરળ ઉદાહરણ તમને ખબર છે, સસમાં માથે હોય ખબર ને ગોતતો હોય એમ જેવું. એમ કેટલી પરમ કૃપા સંતોના દ્વારા આપણને આજે મળી રહી છે ભાગવતમાં, એનો અહેસાસ તો જયારે આપણે શુદ્ધ પવિત્ર ત્યારે સમજાય છે. કૃષ્ણ પણ ગીતામાં અર્જુનને કહે છે કે તને જયારે સમજાય છે ત્યારે તું નસ્તમસ્તક થઈ જાય મારી સામે. પણ વાત કાર્ય પ્રારંભ, સાધના પ્રારંભ રાખવી જોઈએ. શું છે? શ્રવણ. શ્રવણ આ સાધના છે ભગવાનને પ્રસન્ન કરવાની. ભગવાનની કથામાં ભગવત પ્રેમ છુપાણેલો છે, ભગવત પ્રેમ જીવનું લક્ષ્ય છે અને કથામાં છુપાણેલો. કોઈ વ્યક્તિને કૃષ્ણ ભગવાન મળે, ભગવાન રામ મળે, અને કોઈ વ્યક્તિને કૃષ્ણની કથા, રામની કથા મળે, બે એક છે. એક કહેતા પણ સંતો કહે છે કે રામ ને કૃષ્ણ મળ્યા કરતા રામ અને કૃષ્ણની કથા મળે એ વધારે શ્રેષ્ઠ. એટલા માટે તો ધ્રુવ પ્રહલાદ જેવા ભક્તો એ ભગવાન પ્રગટ થયા, સામે મળ્યા પછી માગ્યું કે અમને તમારા ભક્તોના સંગમાં તમારી કથા મળતી રહે. અને કથા એટલી કીર્તન એટલે અભિન્ન છે ભગવાન. ઘણા કે ભાગવત સાંભળો ને તો ભગવાન મળે, પણ આ વાક્ય જેટલું સત્ય છે ને કે ભાગવત સાંભળો ને ભગવાન મળે, એટલું જ સત્ય સંતો કે ઈ છે કે જેને ભગવાન સાચા મળ્યા હોય ને એને ભાગવત મળે. ભાગવત કોઈ કરોડો જન્મના પુણ્યનું ફળ છે. દેવાનામ અભાવી સુરાણામ દુર્લભા, કૃષ્ણ કથા તબ કથા અમૃતમ, ગોપીજને જેને અમૃત કહે છે અને જેને દેવાવાળાને ભૂરીદા કહે છે, તો મહા કરુણામય અને મહા ઉપકારી છે માનવ સમાજ ઉપર ઈ સંતો જે કૃષ્ણ રામની ભક્તિ કરે છે, ગીતા ભાગવત રામાયણના સંસ્કાર જીવનમાં અપનાવી અને જનતાને પ્રદાન કરે છે. અને આવી આ સંતોની લીધે આજ પૃથ્વી ટકી છે, એ તો ક્યારની સ્વાહા થઈ ગઈ. કળિયુગ હજી આવી નથી, એક તો આવા સંતો બેઠા છે ત્યાં સુધી, જ્યાં સુધી શાસ્ત્રોની સનાતન કથાઓ થતી રહેશે કળિયુગ હજી મોકો ગોતે છે. પ્રભુપાજી લખી ગયા છે કે 10,000 વર્ષો સુધી ઇસ્કોનની ઈંટ ઇમારત નહીં હલે, કળિયુગ ગમે એટલો ઊંચો નીચો થાય ભક્તો વધતા રહેશે, કારણ કે સનાતન વસ્તુ દેવાઈ રહી છે. અને પછી તો કળિયુગનું જોર એટલું વધશે, ભાગવતના ભવિષ્ય પુરાણમાં ભાગવત આદિ ગ્રંથોમાં બહુ લખ્યું છે કે કળિયુગ જયારે વૃદ્ધિ થાય ત્યારે તો વાત નહીં પૂછો. આયુષ્ય એમ તો અલ્પ આયુષ્ય લખ્યું, 100 વર્ષનું લખ્યું, અત્યારે 60-70 થઈ ગયા. હો કોઈ કહે તો એને એમ કે 100 વર્ષ 60-70 તો આગળ એવું આવશે કે 15-20 વર્ષે માણા મરી જાય, 15-20 વર્ષમાં લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય, ગઢો થઈ જાય, મરી જાય. લખ્યું છે કે કળિયુગમાં 7 ફૂટ હાઈટ હશે, કોણ છે ત્યારે 7 ફૂટમાં? હાડાચાર્ય વજીન, ત્યાંથી ચાલુ થાય તો હાડા 5 પોણા છે, 6 એ તો 6 ઉપર કોક હોય તો લંબુજી, લંબુજી કહેવા માંડે. પણ લખ્યું છે ભાગવત ની અંદર ભવિષ્ય પુરાણ આદિ ગ્રંથોમાં વ્યાસજીના કે કળિયુગના અંતે માણસની ઊંચાઈ જે છે એ 2-2.5 ફૂટની રહેશે. આ મેક્સિમમ ઊંચાઈ, બાકી તો 1.5. આ 2 ફૂટ વાળાને લોકો કહે છે લંબુ જાય, લંબુ જાય. આ શાસ્ત્ર બોલે છે અને જે કઈ શાસ્ત્રમાં લખ્યું એ સત્ય થતું આવ્યું છે. અને જે શાસ્ત્ર નહીં માને વિનશ્યતિ, કૃષ્ણ ગીતામાં કહે છે વિનાશ થઈ જાય. 18મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે કે હે અર્જુન, હું જ્યાં દિવ્ય ગીતાનું જ્ઞાન આપું છું, અહંકારા યદિ ન મન્ય, તું તારા જડ અહંકારના કારણે, તારા પદ પોઝિશન ધનના કારણે જો મારી વાત નહીં માન, વિનશ્યસિ, વિનાશ થઈ જાય. ટકી નહીં કે કોઈ ભગવાનની સત્તા. તો બુદ્ધિમાની શેમાં છે? વિરોધ કર્યા વગર, કષ્ટ ને દુર્ગતિનું ભવિષ્ય કર્યા વગર, પ્રેમ ભક્તિથી સમર્પણ કરીને ભગવાનના વારસામાં સુખ સંપત્તિને લૂંટો કે નહીં? અને પરમ કૃપાળુ દયાળુ ભગવાને આપણને આપ્યું છે, ખૂબ આપ્યું છે. શરીર આપ્યું એ સૌથી મોટી વાત છે. માનવ શરીર આપ્યું જીવાત્માને આ જ મોટી ગિફ્ટ છે, 84 લાખની. એમાં પછી બુદ્ધિ આપી, હગા આપ્યા, સારી સારા કુળમાં જન્મ આપ્યો, સારી જગ્યાએ સારા ધર્મમાં, અને પાછું ધન આપ્યું, કેટલું ભગવાને આપ્યું. અને એમાં જે એક 1% દેવો હોય તો આપણને કેટલું બળ પડે, હે ને? 5,000માં આપણે જમીન લીધી હોય, એના 50,000 થઈ ગયા હોય, કરાવવા વાળો એ છે, પણ એ 50,000ની જમીનમાં આપણે એમ જ 2,000 દેવાના હોય તો નાની મરે. અને પછી જયારે ભગવાન એ કાર્ય થપાટમાં પાછું લઈ લે ત્યારે રોવે. ત્યારે હતું ત્યારે તો દીધું ને, કારણ કે ભૂમિ ગોપાલની છે, સબ ભૂમિ ગોપાલ કી. તમારે ખાલી હાચવો, વોચમેની કરો, ખાતે બદલાવી રાખો, આના ખાતા, આના ખાતે ચડી, આના ખાતે, આના ખાતા ચડી, એ ખાતા વાળા બધા વૈયા ગયા ખાતેદારો, જમીન નેમના રહેશે, કોઈ એક ટુકડો કાપીને હારે લઈ નહીં જાય, નહીં લઈ જઈ શકે, મૂળમાં રહેશે કે મારી છે અને હાશે, વોચમેની કરી તારે જવાનું છે. હજારો ખાતા ભરી ગયા જમીન એની, કારણ કે ક્રિસ્તની છે, એને કોઈ લઈ જઈએ કે એમને? બુદ્ધિમાની શેમાં છે? ભગવાને આપેલું જે કાંઈ છે એમાંથી પુષ્પના રૂપમાં, અને ભગવાન અનંત ગણું પાછું આપે, કારણ કે એને તાણ છે, એને દેવું નથી. અને એના બદલામાં જેનેથી લાભ મળશે 1,000 કરોડો જીવાત્માઓને ભક્તિનો, એનું જે પુણ્ય મળશે એનો સરવાળો તો દેવતાઓ પણ નહીં કરી શકે. એક વખત રાજા ભોજ બેઠા હતા, રાજા ભોજનું નામ તમે સાંભળ્યું છે, વિક્રમાદિત્યના પરંપરામાં થયા, બહુ જ્ઞાની પણ હતા, વીર પણ હતા, એમની ચર્ચા ઇતિહાસ બોલે છે. સભામાં બેઠા હતા અને એમની સભામાં મોટા મોટા વિદ્વાનો બેઠા હતા, કાલિદાસ જેવા સંતો, જે સંસ્કૃતના સ્કોલર હતા, મોટા મોટા બહુ શોખીન હતા, વિદ્વાન નામની સભા બોલાવતા. તો એક વખત એના ગોઠણે એક માખી આવીને બેઠી, માખી ઉડતી ઉડતી, માખી ને મચ્છર ભગવાને એવા બનાવ્યા છે ને, એટલા નાના પ્લેન ગમીને ઉડે, રાષ્ટ્રપતિના ગાલ ઉપર જ બે અને કોઈ ન રોકીએ. આ બધા પ્લેન ને તો લેન્ડિંગ કરવા માટે કેટલું મોટું ખેતર જોઈએ, કેટલો ખર્ચો જોઈએ, પણ આ તો અમારા ગુરુ મહારાજ કહે છે કે સાયન્સ પોતાને બહુ આગળ વધેલું માને છે, અને આજના લોકો એમ કહે છે કે વિજ્ઞાન જ આગળ. એક મચ્છરની ટાંગ તૂટી જાય તો એને સીધી કરીને દેખાડે સાયન્સ, જોડીને નથી કરી શકે. મચ્છરની પગ કપાઈ ગયો હોય, સાયન્સ બધા ભેગા મળીને જોડીને દેખાડે, અને ઓરિજિનલ કરી બતા. ભગવાને જે પેરપાટ બનાવ્યા છે, કિડની કે આંખ કે દાંત, ઓરિજિનલ કોણ કરીને દેખાડે? હવે એ નકલી દાંત નાખે તોય ડોક્ટર 8000 લે. હવે એ પાછો ગેરંટી આપે કે 1.5 વર્ષમાં છે ને આ દાંત નહીં રહે, મેં નાખ્યો છે. અને એ તો તેમ પોસું પોસું ખાવ તો ડોડો નહીં ખાતા, શેરડી હામું નહીં જોતા, એમ કે. અને 8000 લઈ જાય ભગવાને 32 દાંત. કમસે કમ અત્યારના નકલી ડોક્ટરના ભાવની આરે ગણો ને 6000 તો 32 અંક કેટલા, 2 લાખના દાંત આપ્યા એમના મફત આપ્યા કે નહીં તમને બધાને? તો હું કામ આપ્યા? ભગવાનના લોકો ભક્તિ કરે ને દાંત કાઢવા? એટલે આમણે કાલ કથા કરી હતી ને, એક જ મુકામાં ઓલા બધા બારા કાઢી નાખ્યા પૂસાના દાંત, પછી કાઢી નાખે બાર. આંખ્યો આપી, કોઈ મૂલ્ય છે? કિડની તમને અત્યારે તમારી કિડની માગી હોય કે આપી દો, 2 લાખ 2 કરોડ આપીશ, કોણ આપવા? ભગવાને એમ નામ આપ્યું. અરે હૃદય આપ્યું છે, હૃદયના ધબકારા ઈ ચલાવે છે. આ ડોક્ટરો માતા પિતાના વ્યવહાર હગા વાળા ની ચલાવતા ધબકારા. જરાક ઢીલા પડી જાય ને તો ઓલા 3-4 લાખ ના બિલ મોકલે, અને તોય તે પાછા નોકરી હતી. કોટી ને મુકશે ને જાય કહી તે, એક એક પ્રભુના એટલા ઉપકાર છે મારી તમારી ઉપર કે કરોડો મુખે વર્ણન કરો ને તોય નોકરી એકો પૂરા. અને આટલું ભગવાને આપ્યું, છતાં ભગવાનની સેવામાં તમારે જીરો હિસાબ કરવા બેસે. આપણે રાજા ભોજ બહુ વિદ્વાન, એને કીધું, એને માખીઓ આમ જોયું તો માખીઓ શું કરતી હતી આમાં? તમને તમને ખબર છે માખીનો સ્વભાવ, જ્યાં બે ને બે બે એના આમાં આમ કર્યા કરે, કર્યા કરે કે નહીં? ટીવી વાળા જોવે એને ગામડે બેઠા હોય, આમ આમ કર્યા કરે, બધાને ખબર માખીઓ બધાને કરે હોય. બે પ્રકારની માખીઓ આવે, એક આ સામાન્ય માખીઓ ને એક મધ માખી. જોયું તો એવામાં બીજી માખી આવીને બેઠી, એની મધની માખી હતી. કેમેરા સિસ્ટમ તો ત્યાં નહોતી. રાજા ભોજે તરત પ્રશ્ન પૂછ્યો કાલિદાસને કે આ બે માખીઓ વિશે કંઈક કથા કરો. વિદ્વાનો તો ગમે નથી ગમે રસ કાઢે. પહેલી માખી છે આમ આમ કરે છે. આમ તો તમે ડોક્ટરો કહે છે કે માખીઓ બેઠેલું બમણતી હોય એના ખાવું નહીં, કારણ કે આઈનો કચરો ઉપાડી એને ટાંગા કે એના પેલો ચોંટ્યો હોય એ ક્યાં બીજે ખેંખેરે હે ને, અને એમાંથી બેક્ટેરિયાને ઇફેક્ટ ઇન્ફેક્શન થાય, તકલીફ થાય એવું કહે છે બિચારો. પણ આ કવિદાસજીએ કીધું કે રાજા, આ નાની એવી જગતનો અંતિમ નીચ પ્રાણી શરીર કહેવાય માખ, એ પણ શિક્ષા આપે છે કે જ્યારે તમે જાશો ને કોરે કાંઈ રહેશે નહીં તમારે આજે. તો કે આ મધુમાખી શું કહે છે? મધુમાખીનું જીવન તો સુંદર શિક્ષા આપે કાલિદાસજી કે. સંસ્કૃતના શ્લોકો છે, ગાવા બેવું તો ટાઈમ નથી, આ વાત શ્લોકોમાં ગવાની, પણ આપણે સંસ્કૃતના શ્લોક ગાવાની પછી એની વ્યાખ્યા કરી કે તમે કીધું સીધે સીધી વ્યાખ્યા દેવા. મધમાખી ફૂલોનો રસ ભેગો કરી કરી, અને અત્યારે જે મહિનો આવે ને મધના પોડા ભેગા કરે, પણ એ શિકારી આવે તમારે ધુમાડો કરી અને એ માખીઓને મારી નાખે, ભગાડી દે ને બધું મધ ઘર ભેગું. એમ વ્યક્તિ હાચું ખોટું પાપ બધું કરીને બીજાને ટાળી દઈને બધું ભેગું કરે, એક દી કાળ નામનો શિકારી આવે, ઓલાન કોરો કાઢે આ બધું. કાલિદાસ નો પ્રસંગ જો. રાજા ભોજ કે શું વાત કરો છો? કે હા, સ્વર્ગમાંથી આવ્યા હોય. જો આપણે બધા જન્મ ખબર નથી કોણ ક્યાંથી આવ્યું, પહેલાના જન્મમાં તમે કોણ હતા, તમે અત્યારે જે સંબંધો માનો છો કે અમારો દીકરો છે, એ દીકરો પહેલા જન્મમાં કોણ હતો, કોનો દીકરો હતો ખબર નથી? ખબર પહેલા આપણે ક્યાંથી આવ્યા, કોની અરે હું સંબંધ તો કાંઈ ખબર નથી, અને અત્યારે જે સંબંધ છે એ ઘડીક પૂરતો, મેરા પછી કોણ ક્યાં જાય છે, કોનો કોની અરે શું સંબંધ થાય છે, કોઈ આઈડિયા નથી વિજ્ઞાનીઓને કે ડોક્ટરોને કે મનુષ્યને કોઈ નહીં. સત્ય વાત છે. અને અત્યારે જે સંબંધ છે એ ઘડીક પૂરતા અને દુઃખ દેવા વાળા. આ સત્ય આપણી સામે છે. તો આ નશ્વર ભૌતિક સંબંધોમાં માણા એટલો ગૂંચવાઈ જાય છે અને જીવનને ભાર રૂપી કરી નાખે છે, અને એ સંબંધો નિભાવવામાં પાપ હું છે, ભક્તિ હું છે, ભગવાન હું છે કાંઈ જોતો નથી. પણ કર્માનુગત છતી જીવેકો ધનાની ભૂમો, જે ધન કમાણે એ આઈનાન સેફમાન ભૂમિમાં દાટેલો રહી જાય. પશુ હોય ગોષ્ઠે, પહેલાના લોકો સંપત્તિ વાળા ગણાતા, પશુ પક્ષીઓ રાખતા, 50 ગાયો હોય, કોકને 10 ગાયો હોય, તો એ ગાયો બંધેલી રહી જાય ગમાણમાં. અને અત્યારે ગાયું નહીં, મોટર ઉપડી હોય ગેરેજમાં 3-4, તો એ ગેરેજમાં રહી જાય. એમના ધન સેફમાં, ગાડીઓ ગેરેજમાં રહી જાય. હગા વાળા વ્યવહાર વાળા એ બધા ઘડીક રોશે એમ તમને મૂકવા આવશે. પત્ની બહુ પ્રેમ કરો, પત્ની આડું થઈને બધું વેચી નાખ્યું, પત્ની આડું થઈને ધર્મ તોડી નાખ્યો, પત્ની આડું થઈને બાપા છોડી દીધા, પત્ની આડું થઈને ઘર તોડી નાખ્યું, એ પત્ની ઘરના દ્વાર સુધી આવશે, બાકી પછી વેદ અને મર્યાદા એને પાછી કાઢશે. તો કે અમારા હગા હગા સ્મશાન સુધી આરા આવશે. તો કોઈ કે શરીર, આ શરીર હાટું થઈને આટલું બધું કરું, તો શરીર તો એ ચિતા સુધી તમારે એકલા જવાનું છે. અને એ વખતે તમારી હારે કરેલું દાન પુણ્ય ભક્તિ સેવા એ હારે આવશે. મણાય ભેગું શું કરવું જોઈએ? કાલિદાસના શબ્દો વિચાર કરો. રાજા ભોજ બહુ બુદ્ધિમાન, સ્વર્ગમાંથી આવ્યા હોય એના લક્ષણોનું વર્ણન કરે. સર્ગે ચુદાના ઇહ ભૂમિ લોકે ચત્વાની ચિહ્નાની વસંતિ દે દાનમ પ્રસંગો મધુરા ચ વાણી સ્વાધ્યાયનમ દેવ તર્પણમ ચ. સ્વર્ગમાંથી જે આવ્યા હોય એના લક્ષણો બતાવી દે કે ક્યાંથી આવ્યો છે. એના હૃદયમાં દાન દેવાની ઈચ્છા હોય, એનું હૃદય ઉદાર હોય, એની વાણી મધુર હોય, એને દેવતાઓના ભજન ભક્તિમાં સ્વાભાવિક નિષ્ઠા હોય, અને વેદોને વેદોમાં એનો સરળ વિશ્વાસ હોય, આવા ગુણ કોઈનામાં હોય સમજવું સ્વર્ગમાંથી આવેલો દેવતા છે. નિત્ય રોગિતા કટુકા ચ વાણી, રોગથી ભરેલો હોય, ટેબ્લેટ ફેંક ફેંક કરતો હોય, કડવી ઝેર જેવી જેની વાણી હોય, વડકા સિવાય કઈ કરતો ન હોય, કાળું મહેશ મોટું, એક તો અમથું કાળું હોય, બરડાઈ બળસાઈ ગયેલું, અને તમારે કાળું મહેશ કરીને બેઠા હોય ને બેઠી હોય, અમુક સમજવું આ નરક થી આવેલા છે. અને ન આવ્યા હોય તો જાશે. શાસ્ત્ર બોલે છે આ વાતમાં, કેટલી સુંદર પ્રેરણા. રાજા ભોજે કીધું બોલાવો બ્રાહ્મણોને, અને ભગવાન વિષ્ણુના જેટલા સેવકો છે સમાજની માટે, આત્માઓનું મહામંગલ કેવલ ભગવાનની ભક્તિમાં છે, તો ભગવાનના ભક્તોને ભક્તિમાં સહાય કરવા માટે ખજાના ખુલ્લા મૂકો. રાજા ભોજ કે તરત એપ્લાય કર્યું, આપણે તો ઘણું સાંભળ્યું તો તમારે એટલા ભેટ, પણ આપણે આપણું જ નુકસાન કરશું. ભગવાન શ્રી કૃષ્ણની આ મધુર વાણી, ભગવાન શ્રી કૃષ્ણના મધુર લીલા અને રૂપ સનાતન જેવા પાર્ષદોની કથાઓની આડમાં પ્રેક્ટિકલ વર્તમાન વ્યવહારિક જીવનની અંદર કયા એવા સદગુણ, કયા એવા કાર્યો આપણે કરવા જોઈએ, એ બધાને લક્ષમાં લઈ અને હું મારી બુદ્ધિથી સાર રૂપમાં તમારી સામે વાત રાખું છું. મને આશા છે નિશ્ચિત તમે આને પકડતા હશો, સમજતા હશો. અને ભગવાનને કામના કરો કે હે કૃષ્ણ, બધાના હૃદયમાં તમે બેઠા છો, જ્ઞાન બુદ્ધિ આપો છો, પ્રેમથી આ ભાવનગરની ભાવુક જનતા કૃષ્ણ કથા સાંભળવા માટે આવી હોય, તો હે પ્રભુ, આ લોકોને એવી શક્તિ ને એવી બુદ્ધિ આપો કે શાસ્ત્રના જ્ઞાનને સાધારણ રીતે સહજથી સમજે અને જીવનમાં ઉતારે. હૃદયથી શુભકામના. અને નિશ્ચિત ભગવાન સાંભળે છે, આપશે વિશ્વાસ. ભગવાન શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ સખાઓની સાથે મધુર લીલા કરી રહ્યા બ્રજ વૃંદાવન ધામમાં. હરિણ ખગ પશુ પક્ષી દ્વિજ, પક્ષીઓ પણ આનંદમાં આવી જાય. એને દ્વિજ કહે છે, બે વાર જન્મે અંડા, પછી અંડામાંથી એટલે દ્વિ, બે વાર જન્મ લે. પક્ષીઓ પણ કલરવ કરવા માંડ્યા. ભગવાન કૃષ્ણ પક્ષીઓની કલરવનો નાય, કોયલ કુહું કુહું કરે તો કૃષ્ણ પણ કુહું કુહું કરે. દેડકાઓ આનંદમાં આવી, દેડકાઓ ટીંગણા ફરે તો ભગવાને એની નકલ કરે. પાછા બલરામજી ને કે જો ડેડકિયા જેવું જ કરું, તું ડેડકિયા નો બાપ છો, ફેરે અહમ બીજ બધા પિતા. બલરામજી તો કહ્યું બ્રજની અંદર ભગવાન આજ પહેલા. બલરામજી કે બસ ટાઈમ થઈ ગયો, માતા યશોદાએ કીધું તો કે વહેલા ઘરે જવાનું, ઘડીક ઘડીક હજી હજી આવ્યા જ છે ને. ભગવાનને આનંદ હતો. નહીં નહીં, માતા યશોદાએ કીધું છે જ વહેલા આવવાનું, પણ ભગવાન તો બ્રજ તો એનું વૃંદાવન ધામ છે. પરમ સુખમય જે ઠાકુર લીલા કરે છે, પૂર્ણતમ પ્રકાશ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, વેદ ની મર્યાદાથી અતીત લીલાઓ કેવલ બ્રજ વૃંદાવનમાં છે. રામચંદ્ર અવતારમાં મર્યાદામાં રહી ગયા, દ્વારિકા આદિ જગ્યાએ ક્ષત્રિય ભાવાવેશમાં રહી ગયા, પણ મુરલી મનોહર બ્રજેન્દ્ર નંદનનું જે દિવ્ય ભગવત લીલા જે છે એ તો બ્રજ વૃંદાવન ધામમાં ઠાકોરજી પૂરી કરે. અને એ લીલા, એ બ્રજ, એ આપણું લક્ષ્ય છે, અને એ લક્ષ્ય સુધી પહોંચાડે છે ભાગવતની આ કથા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ધન્યવાદ, તમે બધા પ્રેમથી આવ્યા, સાંભળ્યું. શ્રી ગોવર્ધન ધારણ, ગિરિરાજ ધરણ, ભગવાનનું વિશ્વ પ્રસિદ્ધ નામ અને લીલા, એ લીલાનું આસ્વાદન મારે તમને કરાવવું હતું, પણ મેં કીધું કે પહેલા એ લીલાના દર્શન કરો અને પછી એનું આસ્વાદન કરાવો. તો ભગવાન શ્રી કૃષ્ણની લીલા રસ સમુદ્રના જે તરંગો મોજાઓ છે એ હજી બે દિવસ આ જગ્યા ભાવનગરમાં વહેશે, એનો લાભ લેવા માટે જરૂર પધારજો. ઋતુઓના આધારે ભગવાન વર્ણન, સુખદેવજી વર્ણન કરે છે આ લીલાઓને. તો શ્રી ગોવર્ધન ધારણ ભગવાને કર્યો ઇન્દ્રના માનનું મર્દન કરવા અને બ્રજવાસીઓની રક્ષા કરવા. ગોપીજનો ગોપી ગીતમાં પણ આને યાદ કરે છે, વૃષજલાપ્ય યાદ વ્યાલ રાક્ષસા, મહાન વિકરાળ વર્ષા ઇન્દ્રદેવે કરી હતી. પણ ભગવાન શ્રી કૃષ્ણ બ્રજવાસીઓની રક્ષા કરવા, એનું જ સ્વરૂપ ગિરિરાજ સાક્ષાત કૃષ્ણ છે. કારણ કે ગિરિરાજની પૂજા કરવાનું જયારે કૃષ્ણએ કીધું અને બધો ભોગ ગિરિરાજને લગાડ્યો જે ઇન્દ્રને લગાડવાનો હતો, ગિરિરાજી તો એમના પહાડ રૂપમાં ઉભા હતા, ગઢ અડગ આશીત હતા. તો બધા સખાઓ કે ક્યાં ખાય છે, તો ભગવાન સ્વયં ગિરિરાજમાં પ્રવેશ કર્યો. સુખદેવ ગોસ્વામી કે શેલોસ્મી ઇતિ બ્રુવન બલિ આહત બૃહદ વપુ. ભગવાન શ્રી ગિરિરાજજીમાં વૈયા ગયા અને કીધું કે હું જ ગિરિરાજ છું, શેલોસ્મી સંસ્કૃત શ્લોક બોલે, અને શેલોસ્મી કહી અને બધું ખાવા માંડ્યા. જેટલો ભોગ હતો એ કુંડ ભર્યા હતા ખીરના મોટા મોટા, વાસણ પાત્રમાં નહોતું, ઢગલા હતા અન્નના, અન્નકૂટ એટલે તો નામ પડ્યું. બેતા વર્ષ દે અન્નકૂટ ગિરિરાજ નો થાય છે, પણ અત્યારે બીજે બીજે અન્નકૂટ અન્નકૂટ કરીને માણા મથે છે. અન્નકૂટ ઉત્સવ ભગવાન કૃષ્ણનો છે, ગિરિરાજજીનો, શ્રીનાથજી બાબાનો, નાથ દ્વારાનો, પણ અત્યારે હવે પોતાના અન્નકૂટ અન્નકૂટ જ નામ આપી દીધું જેને માનતા. ભગવાને બધો ગ્રહણ કર્યો અને ખાઈને પૂરો કરી ગયા. બોલ્યા કે હવે સળું કરો, સળું કરે બીજો ઓર લાવો, અન્ય ઓર લાવો હજી. ભગવાને ખાધું. આ સુંદર લીલા અમારે હરે કૃષ્ણ ધામના ભક્તો તમારી સમક્ષ લઈને આવે છે નિત્ય ડ્રામાના રૂપમાં, જેનું દર્શન કરવાથી ભગવત ભક્તિ બહુ અતિ શીઘ્રતાથી વૃદ્ધિ થાય છે, મન પ્રફુલ્લિત થાય છે, આંખો મળવાની સફળતા એ છે. અક્ષનો ફલમ ત્વા દર્શનમ એવહી, ગોપીજનો કહે છે વેણુ ગીતમાં કે આંખ મળવાની સાર્થકતા એ છે કે કૃષ્ણની લીલાના દર્શન થઈ જાય, કૃષ્ણના દર્શન થઈ જાય. એટલા માટે અમારા ભક્ત સમાજ પ્રયાસ કરે છે તમારી સામે કંઈક ને કંઈક લીલા લાવવાની. તો બહુ સુંદર મધુરાતી મધુર ગિરિરાજ ધરણની લીલા નું દ્રશ્ય નાટક દ્વારા હરિકૃષ્ણ સંસ્થાના ભક્તો તમારી સામે લાવવા જઈ રહ્યા છે. એટલા માટે હું આજની કથાને હું અહીંયા વિરામ આપું છું. કાલે કાલિયાદમન લીલા થશે, ગિરિરાજની લીલાનું વર્ણન થશે, અને કવિરાજ ગોસ્વામી જેને હૃદયથી યાદ કરે, જય જય દ્વિજ પત્ની નાગ કન્યાગણ, ભક્તિ તેજાહાર પાઈલ ગોવિંદ ચરણ. ધન્ય છે એ દ્વિજ પત્નીઓને, ધ્વજ ધન્ય છે એ નાગ કન્યાઓને કે ભક્તિથી ગોવિંદના ચરણોને પામી ગયા. તો મારો એવો ભાવ છે કે હું કાલના સત્રમાં ગિરિરાજ ધરણની લીલા સુખદેવજીના માધ્યમ જે વ્યક્ત કરી છે, આચાર્યોની ટીકાઓને લઈને સારમાં પ્રસ્તુત કરીશ. કાલિયાદમન લીલા, યજ્ઞ પત્નીઓની લીલા, અને પછી અક્રૂરનું આગમન, ભગવાનનું મથુરા ગમન અને મથુરા લીલા, જેમાં ભગવાન કુબજાનો ઉદ્ધાર કરે, ધોબીનો વધ કરે, સુદામા માલી ઉપર કૃપા કરે, કુબલા પીડને મોક્ષ આપે, અંતે જે જીવનનું કાર્ય હતું વિનાશ થાય છે દુષ્કૃતા એનો શુભારંભ કરે બ્રજ વૃંદાવનની બહાર કંસ વધ કરીને. જેટલો સમય અને જેટલો ઠાકોરજી અવસર આપે હું પ્રયાસ કરીશ તમારી સામે આ બધી લીલાનું વર્ણન કરવાનો જે આપણી પાસે સમય છે અંતર્ગત. આનો લાભ લો, જીવન ધન્ય કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોટિન મુખ કહી જાત પ્રભુ કે એક એક ઉપકાર. ગોસ્વામીજી કહે છે ભગવાનના ઉપકારોને ગણવા માટે કરોડો મુખ પણ મળી જાય છતાંય ભગવાનના ઉપકારો ગણી ન શકાય. ભક્તો, એવી જ રીતે ભગવાનની વિશુદ્ધ કથા કરવા વાળા ભક્તના ગુણગાન કરોડો મુખ પણ મળી જાય છતાં પણ કરી ન શકાય એવા કુંડલ કૃષ્ણ પ્રભુ બહુ સુંદર આપણને કથા સંભળાવી રહ્યા છે. એકવાર અભિવંદન કરશું મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ રામ હરે હરે.
અને આપ સૌ ધૈર્યથી કથા સાંભળી રહ્યા છો માટે આપ સૌ શ્રોતાઓનું પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
રામ રામ હરે હરે.
આજે કથામાં અનેક વિશેષ અતિથિ પધાર્યા છે, હું જેનું નામ લેવા જઈ રહ્યો છું કૃપા કરી તમે સ્ટેજ ઉપર આવો અને પ્રભુજીના હાથેથી ભગવાનની પુષ્પમાળા ગ્રહણ કરો. સૌપ્રથમ જગદેવદાસ બાપુ જે બરવાળાથી પધાર્યા છે કૃપયા કરી સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ ગણેશભાઈ બેચરભાઈ ખારાવાળા, શ્યામજીભાઈ તથા ચેતનભાઈ ઇટાલિયા સ્ટેજ ઉપર આવે. લાલજીભાઈ લાખિયાણી, ભરતભાઈ મનુભાઈ દુધરાળા, વલ્લભભાઈ ધરમશીભાઈ અણઘણ, જયંતિભાઈ શ્યામજીભાઈ ઇટાલિયા, સુરેશભાઈ પરસોત્તમભાઈ બોછડવા, અનિરુદ્ધ સિંહ ઝાલા, હરજીભાઈ ડાયાભાઈ મિયાણી, દુલાભાઈ દેવરાજભાઈ બુધેલ, શ્યામજીભાઈ દાંતરેટિયાવાળા અને નાગજીભાઈ દેસાઈભાઈ સનેશ કૃપા કરી સ્ટેજ ઉપર આવે. બધા લોકો પ્રેમથી મહામંત્ર બોલે,
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બધા ભક્તોને નિવેદન, એક વિશેષ સૂચના છે. બહુ સુંદર ભાગવત કથા થઈ રહી છે અને ઘણા લોકો પોતાનું અનુમોદન પણ કરે છે કે અહીંયા બહુ સુંદર કથા ચાલી રહી છે, હજારો લોકો આવે છે. વાસ્તવમાં કથા સાંભળવાથી ફળ પ્રાપ્ત થાય છે આ નિશ્ચિત છે, પણ કથા સાંભળવાનું વાસ્તવિક અને પૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો આ કથા સમાપ્ત થયા પછી હરે કૃષ્ણ ઇસ્કોન સંસ્થા તરફથી અનેક કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમમાં જોડાજો. આ કાર્યક્રમમાં જેટલા લોકો જોડાશે એટલી આ ભાગવત કથાની સફળતા રહેશે. તો હું આશા રાખું છું કે અહીંયા પધારેલા સમસ્ત નવા ભક્તો હરે કૃષ્ણ ધામ ઇસ્કોન તરફથી જેટલા પણ વીકલી કાર્યક્રમ સાપ્તાહિક કાર્યક્રમ થાય છે એમાં ભાગ લેશે અને વિશેષ ત્રણ કાર્યક્રમ
ત્રણ નવા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યા છે. એનું નામ છે તાગના ફેસ્ટિવલ. આ તાગના ફેસ્ટિવલ આજના યુવા વર્ગ માટે છે. શ્રીપ્રભુપાદજી કહેતા કે દેશના યુવાનો આવા મારું ભવિષ્ય છે. આજના યુવાનો ભાગવત અને ગીતાના જ્ઞાનને પ્રાપ્ત કરશે તો ભવિષ્ય બહુ